Namo Arihantanam Namo Siddhanam Namo Namo Vajjayanam Namo Loe Savasahunam Eso Pancha Namukaro Sava Pava Panasano Mangalanam Cha Savyesi Paramam Havai Mangalam Okaram Bindu Sayu Nityam dhyayanti yogina kamadam mokshadam chaiva omkaraya namo nama agnana timirandana gyananjana shalakaya netramunmilitam yena tasmai shri gurave nama
संतप्त हृदय आश्वासन सोते छे, पीड़ा थी गवायेलू हृदय संतोष शोधे छे, केटलीक पीड़ाओ केटलीक वेदनाओ कोईनी साथे आपणे वेची नथी शकता होता, केटलीक पीड़ाओ एकलाए ज भोगवानी होय छे, એકલાય જ એમાંથી પસાર થવાનું હોય છે, અને પીડા પશુને પણ થાય છે, પશુ પણ પોતાની પીડા કોઈની સાથે વહેંચી શકતું નથી, કારણ કે પશુની પીડા કોઈ સાંભળનાર નથી, પશુ નાનું હોય તો એની માતા કદાચ એને પીડા ન પહોંચે એની કાળજી રાખે, અથવા તો પીડા પહોંચે તો એને બચાવ કરે, પણ એ પશુ મોટું થઈ જાય પછી એને જાતે જ પોતાનો બચાવ કરવાનો હોય છે. પશુની પાસે પીડામાંથી બહાર આવવા માટેના ઉપાયો બહુ ઓછા હોય છે, ઓપ્શન હોતા નથી, માણસ વિચારી શકે છે, માટે એ પીડામાંથી બહાર આવવા કોશિશ કરે છે. માણસને એમ ખબર છે કે હું મારી પીડા બીજા સાથે વહેંચી શકું છું, પણ ક્યારેક એનો અહંકાર નડતો હોય, ક્યારેક અંદરમાં રહેલો એક નિરાશાનો ભાવ મને કોઈ સમજી શકશે કે કેમ. અને સામાન્ય રીતે માણસ જ્યારે દુઃખમાંથી પસાર થતો હોય ત્યારે એના મનમાં એક લાગણી હોય કે કોઈ મને સમજી શકતું નથી, નોબડી ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ મી. એ વખતે માત્ર ને માત્ર એક જ ઉપાય આપણી પાસે બચે છે, જ્ઞાની પુરુષોના વચનો. જે મહાપુરુષો છે એ જે કંઈ કહી ગયા છે, આપણે ત્યાં એક પરંપરા એવી બહુ સરસ છે, વિશ્વની દરેક સંસ્કૃતિની પાસે, દરેક કલ્ચરની પાસે પરંપરા છે. માણસ પોતાના જીવનમાં આગળ વધે, અનુભવો કરતો જાય, અનુભવોમાંથી પસાર થતો જાય, તો દરેક માણસ પોતાની બુદ્ધિ મુજબ પોતાને થયેલા અનુભવોમાંથી કંઈક તારણ કાઢે અને કંઈક એ સાર કાઢીને આઈધર શબ્દોની અંદર પોતાની ભાવનાઓ વ્યક્ત કરીને લખી દે, કહેવા માંડે. એનાથી થોડીક કહેવતો ડેવલપ થઈ, થોડાક વાક્યો ડેવલપ થયા, અને એ વાક્યો જ્યારે બીજા કોઈ લોકો વાંચે તો એમને પોતાને એમ લાગે કે નહીં, આપણને જે જોઈએ છે એ મેસેજ આમાંથી મળી રહે છે. અને એના જ આધારે ગ્રંથો, શાસ્ત્રો લખાયા, રચાયા. શાસ્ત્રો એટલે શું છે? મહાપુરુષોએ, જ્ઞાની પુરુષોએ આપણને આપેલું એક માર્ગદર્શન, આપણને આપેલી એક ગાઈડલાઈન. યશો વિજયજી મહારાજ એમને પોતાના જીવનની અંદર ઘણા બધા અનુભવોમાંથી એ પસાર થયેલા હતા. એક તો સાધુ પુરુષ હતા, અને સાધુ હોય એટલે પબ્લિક પ્રોપર્ટી હોય. સાધુને કોઈ પણ માણસ ગમે તે કહી શકે અને સાધુના ઉપર કોઈ બી કોમેન્ટ કરી શકે. આમ આ સમાજ સાધુઓને પૂજે, સાધુઓનું માન રાખે, સાધુઓને પોતાના કરતા શ્રેષ્ઠ માને, પણ આ જ સમાજ સાધુની ટીકા કરવામાં પણ બાકી ન રાખે. યશોજી મહારાજની સાથે શરૂઆતમાં જ એવું બનેલું. યશોજી મહારાજ કાશીથી ભણીને આવ્યા એટલે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન. ખંભાતની અંદર એમના ગુરુ મહારાજ બિરાજતા હતા, નય વિજયજી મહારાજ. એમના ચરણોમાં વંદના કરવા માટે ત્યાં પહોંચે છે અને ગુરુના ચરણોમાં વંદના કરે છે, નમસ્કાર કરે છે. લોકોમાં જબરદસ્ત ઉત્સાહ, અને યશો વિજયજી જોવા માટે લોકોના ટોળા વળ્યા કે કાશીથી 12 વર્ષ ભણીને આવ્યા છે યશો વિજયજી. અને એ યુગની અંદર તો કાશી જવું એટલે બી મુશ્કેલ હતું, સાધુઓના માટે તો ઓર મુશ્કેલ, કારણ કે પદયાત્રા કરીને જવું પડે અને ત્યાં 12 વર્ષ રહીને ભણીને આવવું. સરસ એમને વિદવત્તાપૂર્ણ સંસ્કૃત ભાષાની અંદર પ્રવચન આપ્યું. પંડિતો બધા સાંભળવા માટે આવેલા હતા. સાંજનો સમય થયો, પ્રતિક્રમણનો સમય થયો એટલે શ્રાવકો બધા પ્રતિક્રમણ કરવા માટે સાથે આવે. અને ઇન્ડિયાની પરંપરામાં, ખાસ કરીને જે મૂર્તિપૂજક દેરાવાસી પરંપરા, એમાં શ્રાવકો સાધુઓની સાથે બેસીને પ્રતિક્રમણ કરે, એને પ્રતિક્રમણની માંડલી કહેવામાં આવે. મંડળ એટલે રાઉન્ડ શેપની અંદર બેસે, ગુરુ વચ્ચે બેસે અને એની ચારે બાજુ રાઉન્ડ શેપમાં સાધુઓ અને શ્રાવકો બેસે અને પ્રતિક્રમણની ક્રિયા કરે. એ પ્રતિક્રમણની ક્રિયાની અંદર એક સજ્જાઈનો પાર્ટ આવે, 6 અવશ્યક પૂરા થાય પછી સ્તવન જેમ બોલવામાં આવે, એના પછી એક સજ્જાઈનો પાર્ટ આવે. સજ્જાઈનો મૂળભૂત અર્થ થાય સ્વાધ્યાય, એટલે કે જે રિસાઇટ કરીને તમને તમારા આત્મા તરફ જવાનું મન થાય, તમારા ભીતરમાં જોવાનું મન થાય, એવું એકાદ સ્તવન હોય, એકાદ એવી કોઈ કથા હોય કોઈ મહાપુરુષોની, તો એ કથા દ્વારા તમને મેસેજ મળે, અથવા તો કોઈ વૈરાગ્યની વાત હોય એ વૈરાગ્યના ગીતને, અથવા તો જેમાં કથા ગૂંથાયેલી હોય અને કથાની પાછળ કોઈ મેસેજ હોય, એવા સ્તવનને, ગીતને કે કાવ્યને સજ્જાઈ કહેવામાં આવે. એટલે એક શ્રાવકે ઊભા થઈને એમ કહ્યું કે આજે અમારે યશો વિજયજીના મોઢે સજ્જાઈ સાંભળવી છે, કારણ કે યશો વિજય મહારાજ અહીંયા પધાર્યા છે આજે. એટલે ગુરુ મહારાજે યશો વિજય મહારાજને કહ્યું કે યશો વિજયજી, આ બધાને તમારી સજ્જાઈ સાંભળવી છે. તો યશો વિજયજી એને નમ્રતાપૂર્વક કહ્યું કે ગુરુદેવ, મને ગુજરાતીમાં કોઈ પણ સજ્જાઈ આવડતી નથી, સંસ્કૃત અને પ્રાકૃત કહો તો હું બોલું, હું રચના પણ કરી દઉં, પણ આ લોકો તો બધા ગુજરાતી સમજે છે એટલે મને ગુજરાતીમાં સજ્જાઈ આવડતી નથી. બધા શ્રાવકો સ્તબ્ધ થઈ ગયા. એટલે પેલો જે શ્રાવક જે હતો એ જરા એકદમ અકળાઈ ગયો. એટલે એને કીધું, મહારાજ તો પછી તમે કાશીમાં 12 વર્ષ રહીને શું કર્યું? ઘાસ વાળ્યું? 12 વર્ષ કાશીમાં રહ્યા, તમે ગુજરાતી રચના નથી આવડતી તો કાશીમાં રહીને શું કર્યું? ઘાસ વાળ્યું તમે? કેશવજી મહારાજ સમસમી ગયા, મૌન રહ્યા, ગંભીર હતા. કેટલાક લોકો જે છે ને એમને ખ્યાલ નથી રહેતો કે આપણે શું બોલીએ છીએ, માત્ર બોલવા ખાતર, બસ પોતાની ઉપસ્થિતિ બતાવવા માટે. ભર્યા સો છલકે નહીં ઓર છલકે સો અધ્ધા. ઘડો ભરાયેલો હોય, જોકે તમે ઘરમાં પાણી રાખતા જ નથી ઘડામાં, એટલે સિસ્ટમ જ નથી રાખી તમે તો. બાકી ઇન્ડિયાની અંદર જૈન સાધુઓ હોય તો એમને બહાર ક્યાંય જવું હોય તો હાથમાં પાણીનો ઘડો લઈને જાય, વીઆર કરે તો પાણી સાથે રાખે. તો આખો ઘડો ભરાયેલો હોય ને તે છલકાય નહીં, પાણી એમને એમ રહે તમે ચાલો તોય. પણ જો ઘડો અધૂરો ભરાયેલો હોય અને તમે ચાલો તો પેલો ઘડો હલે એટલે પાણી હલે ને પાણી છલકાય. એટલે જે લોકો ખરેખર જેમને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાનનો થોડો સ્પર્શ થયો છે, એ પોતાના જ્ઞાનનું પ્રદર્શન વારે વારે કરે નહીં. ભર્યાસો છલકે નહીં ઓર છલકે સો અધ્ધા, ઘોડા કભી ભૂંકે નહીં ઓર ભૂંકે સો ગદ્દા. પેલો શ્રાવક જે છે એ છલકાઈ ગયો, એ કે મહારાજ તો કાશીમાં 12 વર્ષ રહીને શું કર્યું, ઘાસ વાડ્યું તમે? એ શું કઈ બોલ્યા નહીં. બીજા શ્રાવકોએ પેલા ભાઈને કીધું કે તમારે આવું ન બોલાય. કઈ વાંધો નહીં, એકાદ બે દિવસ થઈ ગયા ને ત્રીજા દિવસે પ્રતિક્રમણના સમયની અંદર સજ્જાઈનો સમય આવ્યો એટલે યશો વિજયજી મહારાજે ગુરુ મહારાજની પાસે આદેશ માંગ્યો. મૂર્તિપૂજક પરંપરામાં કોઈ સૂત્ર બોલવું હોય તો ગુરુને કેવું પડે કે મારે બોલવાની ઈચ્છા છે તો એને આદેશ આપો મને એમ બોલવા માટે. ગુરુએ કીધું સારું તમે બોલો. એટલે ગુરુને પણ નવાઈ લાગી ગુરુ મહારાજને કે બે દિવસ પહેલાં તો એમને કીધું બોલવાનું ત્યારે એમને ના પાડી અને આજે સામે ચાલીને આદેશ માંગે છે, બધા શાવકોને નવાઈ લાગી. ગુરુએ મહારાજે કીધું કઈ વાત બોલો તમે. અને યશો વિજયજી મહારાજે સંકિતના 67 બોલની સજ્જાઈ ચાલુ કરી. અને હવે સજ્જાઈ તો એમને તો ચાલુ કરી ગુજરાતી ભાષાની અંદર. એ વખતની જે ગુજરાતી ભાષા સરસ, 10 મિનિટ થઈ, 5 કલાક થયું, વધુ વધુ સજ્જાઈ 5 કલાક, 10 મિનિટ કે 5 કલાકની હોય અથવા 1/2 કલાક સજ્જાઈ પૂરી જ ન થાય, 1/4 કલાક થયો. એટલે પેલો શ્રાવક અકળાઈ ગયો, કારણ કે માણસો છલકાનારા માણસો બધી જગ્યાએ છલકાતા હોય, પછી એમને ખબર ન પડે કે ક્યાં છલકાવું ને ક્યાં ન છલકાવું. એટલે પાછળથી એને બૂમ પાડી, આવો મહારાજ આ સજ્જાઈ પૂરી ક્યારે કરશો, તમે કેટલી વાર લાગશે? એટલે યશો વિજયજી મહારાજે કીધું કે ભાઈ જે ઘાસ કાપવામાં 12 વર્ષ લાગ્યા હોય એના પૂળા બાંધવામાં કેટલો ટાઈમ લાગે? આ તો પૂળા બાંધું છું હું, એને પૂળા તો બાંધવા પડે ને, ગઠરી તો બાંધવી પડે ને. તો કાપવામાં 12 વર્ષ લાગે તો એના પૂળા બાંધવાની અંદર કે એના પેકેટ્સ બનાવવા વાર તો લાગે ને, હું પેકેટ્સ બનાવું છું. એટલે યશોજીજી મહારાજને આવા ઘણા બધા અનુભવોમાંથી એમને પસાર થવું પડ્યું હતું, જાત જાતના અનુભવો. અને બહુ શરૂઆતના વર્ષોમાં તો યશો વિજયજી મહારાજ, કારણ કે ભણીને આવેલા હતા, ઘણી બધી ટીકાઓનો, ઘણી બધી કોમેન્ટોનો, ક્રિટિસાઇઝનો પણ એમને સામનો કરેલો હતો. કારણ કે જબરદસ્ત વિદ્વાન હતા અને વિદ્વાન જ્ઞાની પુરુષો જે છે ને એ ઘણી વખતે ખોટું જોઈ ન શકે. અને આ તો શાસ્ત્રજ્ઞ હતા, શાસ્ત્રોના જાણકાર હતા, એના માટે પણ એમને ઘણું બધું સહન કરવું પડેલું. અને એ આખો બહુ રોમાંચક ઇતિહાસ છે આખો. પણ જ્યારે એમને લાગ્યું કે આ બધું વાદ વિવાદ બધું જ કરીએ એનાથી તત્વનો સ્પર્શ આપણા હૃદયને થતો નથી, મોટાભાગે વાદ વિવાદ કરવાની અંદર બીજાને ચૂપ કરી દેવાની એક વૃત્તિ આપણી રહેતી હોય છે, અને ક્યારેક માણસ પોતાની વિદ્વત્તાનું માપ એના આધારે પણ કાઢે કે હું કેટલાને ચૂપ કરી દઉં છું. હવે ચૂપ કરવું એ કેવી એક પ્રક્રિયા છે, તમે કોઈને એમ કહો ચૂપ તો પહેલાં તો તમારા હોઠ બીડાઈ જાય પોતાના જ, તમે ચૂપ બોલી જુઓ, ચૂપ બોલશો ને એટલે તમારા હોઠ બીડાઈ જશે. આપણે પોતે જો ચૂપ થઈ શકતા હોઈએ તો બીજાને ચૂપ થવાનું કહેવું, નહીંતર કોઈને ચૂપ થવાનું કહેવું નહીં. જ્ઞાની પુરુષો હંમેશા અનુભવ જ્ઞાનની જ્યારે વાત કરે એટલે યશોજી મહારાજને જ્યારે આ સમજાયું ત્યારે એમને પોતાનો ઉપદેશ જે છે પોતાના અનુભવમાં ઘૂંટીને પછી એમને ઉપદેશ આપ્યો. અને એમાંની એક સુંદર અને સરળ રચના આપણા હિસ્સામાં આવી, આપણને મળી, જેનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એટલે એમાં એમને જે વાતો કરી છે એટલી સરળ વાતો કરી છે, કોઈ બહુ મોટા જ્ઞાનની વાત નથી કે કોઈ શાસ્ત્રના ઊંડા પદાર્થોની આમાં ચિંતન નથી, સરળ શબ્દોની અંદર. અલબત્ત આજે આપણે વાંચીએ તો કેટલાક અઘરા શબ્દો આપણને લાગે, કારણ કે આ 300 વર્ષ પહેલાંની ગુજરાતી ભાષા છે, પણ એટલા સરસ નાના નાના દ્રષ્ટાંતો આપ્યા છે, એક્ઝામ્પલ્સ આપ્યા છે, નાની નાની સરસ તુલનાઓ કરીને વાત કરી છે એમણે. હવે એ નટ શેલની અંદર શું કરીએ તો આપણને આપણો સંસાર વધે નહીં પણ ઘટે. સંસાર વધવો એટલે કશાયો ન વધે, કારણ કે કશાય એ સંસાર છે. શું કરીએ તો આપણે એવી રીતે જીવી શકીએ કે ઓછામાં ઓછા પાપ કર્મોનો આપણને બંધ થાય. સામાન્ય રીતે જૈન ધર્મનો જેને અભ્યાસ કર્યો છે, જૈન ધર્મ જે પામ્યા છે, એના મનમાં એક વસ્તુ રહ્યા કરે કે ઓછામાં ઓછા પાપથી આપણે જો જીવન જીવી શકતા હોઈએ તો એવું કંઈક આપણે આપણા જીવનમાં શોધવું જોઈએ. કારણ કે જૈન વ્યક્તિ જે હોય ને એને સૌથી વધારે હૃદયમાં રંજ પાપનો લાગે. કંઈ પણ એ ખોટું કરે એમ થાય કે મારે આ નહીં કરવું જોઈએ ને મારે કરવું પડે છે. એટલે એ હિંસા, એને ખબર છે કે હિંસા વગર જીવવાનું શક્ય નથી, તો મિનિમાઇઝ કરવાની કોશિશ કરે. જ્યાં સુધી આપણે કશાયોને મિનિમાઇઝ ન કરીએ, હિંસાને મિનિમાઇઝ ન કરીએ, ત્યાં સુધી જૈન ધર્મનું જ્ઞાન આપણે પચાવ્યું છે એવું કહી ન શકાય. એટલે અહીંયા ઈશ્વરજી મહારાજ હવે શોર્ટની અંદર, ઇન શોર્ટ આપણે શું કરી શકીએ એની વાત કરે છે.
પાપ નવી તીવ્ર ભાવે કરે જે હને નવી ભવ રાગ રે ઉચિત સ્થિતિ જે હસે વે સદા તે હો અનુમોદવાલા ઘરે ચેતન જ્ઞાન અજવાળીએ ટાળીએ મોહ સંકા.
પાપ નવી તીવ્ર ભાવે કરે, ઇન્ટેન્સિટી, પાપોની ઇન્ટેન્સિટી આપણે ઘટવી જોઈએ. હંમેશા સમગ્રપણે કોઈ પણ જાતના પાપો આપણાથી ન થાય એવી જીવન પદ્ધતિ કદાચ આપણા માટે શક્ય નથી, એ પોસિબલ પણ નથી. તો શું કરવું? તો પાપોની ઉપેક્ષા કરવી, પાપો પ્રત્યે નેગ્લિજન્સ કેળવવી નહીં. પાપોની ઉપેક્ષા ન કરાય, વી શુડ બી અવેર. આપણને પાપોનો ખ્યાલ રહેવો જોઈએ કે હું ખોટું કરું છું. પાપ નવી તીવ્ર ભાવે કરે, એમાં તીવ્રતા, ઇન્ટેન્સિટી જે છે એ આપણે ઘટવી જોઈએ. ગુસ્સો આપણે સાવ ન કરી શકીએ એવું બનતું નથી હોતું, તો ગુસ્સાની ઇન્ટેન્સિટી ન વધારીએ. ગુસ્સા લાંબા સમય સુધી ન રહે. લોભ, એક વસ્તુ આપણને જોતાની સાથે ગમી ગઈ, આપણને મેળવાનું મન પણ થયું, મેળવી પણ લીધી, પણ પછી એક વસ્તુ મેળવી, બે મેળવી, ત્રણ મેળવી, એમ નહીં, મેળવ્યા જ કરીએ, ભેગું કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, એવું નહીં. જ્યારે જ્યારે તમે તમારા ક્લોઝેટને જુઓ ત્યારે તમે પ્લાનિંગ કરી શકો કે આટલું છે, આમાંનું હું કેટલું વાપરું છું, કેટલો યુઝ કરું છું. જૈન ધર્મ વાપરવા માટે ક્યારેય ના નથી પાડતો. તમે ભગવાન મહાવીરના શ્રાવકોના જીવન વિશે જ્યારે વાંચશો તો તમને મેસેજ બહુ ક્લિયર મળશે. એ શ્રાવકો પાસેની સંપત્તિનું લિસ્ટ જો તમે વાંચો, કેટલી અપાર સંપત્તિ હતી, તે છતાંય એમને પોતાની એક લિમિટ કરી હતી, બસ આનાથી વધારે નહીં જોઈએ, એક લિમિટ કરી એમને. હવે કેટલાક લોકો મને બી કહેતા હોય કે અમને ખરીદી કરવી બહુ ગમે છે, શોપિંગ બહુ જ ગમે છે, અને અહીંયા ઘણી વખત બીજું કંઈ કરવાનું નથી હોતું તો શોપિંગ કરવાનું બી મન થાય. કંઈક ને કંઈક તો કરવું પડે માણસે, તો પછી શું કરીએ અમે? એટલે શોપિંગ તો કરવાનું બહુ જ મન થાય. મેં તો કરવાનું વાંધો નહીં, પણ એક નક્કી કરો, એક તો વર્ષમાં કેટલું શોપિંગ કરવું, એક તમે ઘરના માટે શોપિંગ કરતા હો, પોતાની જાતના માટે કરતા હો, પોતાના માટે કેટલું શોપિંગ કરવું એનો નિર્ણય આપણે કરી શકીએ. ચલો કરવું છે, ગમે છે, કોઈ વસ્તુ ગમી ગઈ તો બીજો વિચાર એ કરો કે આ ગમે છે ને આ મારે લેવું છે, આઈ વોન્ટ ટુ એન્જોય, ઓકે, આના જેવી બીજી જે વસ્તુ તમારી પાસે છે એમાંથી એકાદ ઓછી કરી શકીએ આપણે? રિપ્લેસ કરો વસ્તુને, એની અંદર એડ ન કરો. ક્લોઝેટમાં રિપ્લેસ થાય તો વાંધો નથી, એ પરિગ્રહ નહીં કહેવાય, પરિગ્રહ વધ્યો નહીં કહેવાય, પરિગ્રહ સીમિત થઈ ગયો ને. રિપ્લેસ કરો, એક કાઢી નાખો, બીજું ત્યાં મૂકો, વાંધો નથી કશો, આટલું તો કરી શકીએ આપણે. પાપ નવી તીવ્ર ભાવે કરે, ઇન્ટેન્સિટી, આ પરિગ્રહની ઇન્ટેન્સિટી, આ પરિગ્રહ છે, આ ઇઝીલી કરી શકીએ. ઘણી વખતે જેમ જેમ આપણી ઉંમરમાં વર્ષો જોડાતા જાય છે તેમ તેમ આપણને ઘણી વખતે ઘર જોઈએ, ગેરેજ જોઈએ તો એવું મનમાં થાય કે આ બધું કેટલું બધું ભેગું થયું છે, કોણ બધું કરશે, કોણ સાચવશે, કોણ કરશે, ક્યારે કરશું આ બધું, ક્યારે સમેટશું આ બધું, આવા પ્રશ્નો થાય. વળી પાછું પેલું ક્લોઝેટ બંધ કરી દઈએ એટલે પછી પેલું પાણી ઉતરી જાય વૈરાગ્યનું, કઈ નહીં થતો. અને ફરી પાછું પેલું શોપિંગ આવ્યું હોય કે પેલું રિબેટના કૂપન આવ્યા હોય એટલે તરત ભેગા થયેલા પડ્યા હોય ને પેલા કૂપન, એટલે એનો ઉપયોગ તો કરવો પડે ને. આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે આપણી જાતની એક લિમિટ બનાવવી જોઈએ. જુઓ, ધર્મ કોઈ તમારા ઉપર ઇમ્પોઝ કરી નહીં શકે, આપણે જ આપણી જાતને સમજાવવી પડશે. તમારાથી વધારે તમારી જાતને કોઈ નહીં સમજાવી શકે. એટલે યશુજી મહારાજ બહુ જ પ્રેમાળ શબ્દોની અંદર વાત કરે છે. તમે જુઓ આ આખી જે વાત એમને કરી, ક્યાંય કોઈ આક્રમકતા નથી, ક્યાંય કોઈ શબ્દોમાં એગ્રેસિવનેસ નથી, એટીટ્યુડમાં એગ્રેસિવનેસ નથી. માત્ર આમ જાણે કે એક માં પોતાના બાળકને બહુ પ્રેમથી સમજાવતી હોય, અથવા તો ગુરુ પોતાના શિષ્યને બહુ જ પ્રેમથી છેલ્લા સમયે જાણે કે કોઈ મેસેજ આપતા હોય એ રીતે એકદમ પ્રેમાળ અને કોમળ ભાષામાં વાત કરે. જેહને નવી ભવ રાગ રે, સંસારનો રાગ, સંસારની આસક્તિ ઓછી થાય. જો ખરેખર આપણે સાધનાના માર્ગે જવું હોય, સંસારમાં જીવવાનું છે, પણ સંસાર પ્રત્યેની આસક્તિ એને આપણે ઓછી કરવી જોઈએ. આસક્તિ ઓછી કરવી એટલે પદાર્થો વગર, વસ્તુઓ વગર જીવવાની ટેવ પાડવી, આપણી જાતને થોડી પ્રેક્ટિસ આપવાની. જે કમ્ફર્ટ ઝોન આપણે નક્કી કર્યા છે આપણા માટે, આટલું હોય તો જ આપણે કમ્ફર્ટેબલી જીવી શકીએ, તો ક્યારેક ક્યારેક એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને જીવવાની કોશિશ કરવી. ઇન્ડિયાની અંદર તમને ઘણા બધા એવા ચાન્સીસ મળી શકે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને જીવવા માટે. અહીંયા એક બહુ જ મોટી તકલીફ છે, અહીંયા આપણે કમ્ફર્ટ ઝોનમાં જીવવા માટે એકદમ હેબિચ્યુઅલ થઈ જઈએ છીએ. પણ આપણે કરી શકીએ. સવારે માનો કે આપણે જમવા નાસ્તો કરી લીધો અને પછી નક્કી કરીએ કે હવે મારે 3-4 કલાક સુધી કશું જ લેવું નથી. તમારી પાસે પદાર્થો છે, તમારી સામે છે, મનગમતા પદાર્થો છે, કોઈ તમને રોકનાર નથી, તમે જ્યારે લેવું હોય જેટલું લેવું હોય એટલું લઈ શકીએ. પણ એના માટે તો આપણા ડોક્ટરો આપણને કોશિયસ રાખે છે. પણ આપણી ઈચ્છાથી સ્વેચ્છયા જે છે આ વસ્તુનો ઉપયોગ મારે નથી કરવો, એવું નક્કી કરી શકીએ. અને અહીંની બીજી એક વિશેષતા, તમે સારી રીતે એટલા માટે અહીંયા કરી શકો છો કારણ કે અહીંયા કોઈ તમે કેવી રીતે જીવો છો એના માટે કોઈ કોઈ કોમેન્ટ કરતું નથી કે કોઈ કોઈ બહુ માઇન્ડ કરતું નથી. તમે સાદા અને સિમ્પલ કપડાં પહેરો તો પણ કોઈ કહેવાનું નથી કેમ આવા કપડાં પહેર્યા છે, કોઈ કહેવાનું નથી. અહીંયા આગળ અમુક વસ્તુઓ તમે બહુ સહેલાઈથી પોતાની જાતને મોલ્ડ કરવી હોય, ટ્રેન કરવી હોય તો તમે કરી શકો. સંસારનો રાગ, સંસારની આસક્તિ, સંસાર એટલે શું? સંસરતી ઇતિ સંસાર, સંસરતી તમને જે વહાવી જાય, વહાવ્યા જ કરે, પ્રવાહની અંદર આપણને ઘસડ્યા કરે, જે ક્યાંય રોકાય જ નહીં એનું નામ સંસાર. આપણા વિચારો, આપણા આગ્રહો, આપણી પસંદગી, ચોઈસ ક્યાંય રોકાય જ નહીં, કોઈ સ્ટોપેજ જ નહીં એના ઉપર. નોન સ્ટોપ આપણે જતા જ રહીએ, જતા જ રહીએ. ક્યાંક આપણે વિચાર કરવો પડે, એવી કષાયો તીવ્ર ભાવે કષાય નહીં, કષાયોની તીવ્રતા ઘટે. ઉચિત સ્થિતિ જે હશે વે સદા, ઉચિત સ્થિતિ. સ્થિતિ એટલે તમારી આજુબાજુ જે પરિસ્થિતિ છે, તમારા કર્તવ્યો છે, તમારા તમારી જે ડ્યુટીઝ છે એ ઉચિત. અત્યારે શું કરવાનું મારે ઉચિત છે. શ્રીમદે પણ આ વાત કરેલી છે કે આત્માર્થી જન જે હોય પોતાના ઉચિત કર્તવ્ય પ્રત્યે એ સજગ રહે, કે શું ઉચિત છે. આપણે આપણું ઉચિત શોધવું જોઈએ, ઉચિત આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ઘણી વખતે ઉચિત કર્તવ્યોની ઉપેક્ષા કરીને આપણે જો ધર્મ બી કરીએ કે ધર્મ આરાધના બી કરીએ તો એ સાર્થક થતી નથી. ઘણા લોકો એવું માનતા હોય છે કે આપણે ક્યાં સુધી બીજાઓનું કર્યા કરવાનું, અને બીજાઓનું જ કર્યા કરશું તો આપણું ક્યારે કરશું. પણ એ પોતે સ્પષ્ટ નથી કે આપણું શું કરવું છે. એમને પહેલા આપણે સ્પષ્ટ થઈ, એ જો આપણે સ્પષ્ટ હોઈએ કે આપણું શું કરવું છે, આ તો બીજાનું કરવાનું સ્ટોપ કરી દે. બીજાનું કંઈ કરવું નથી, મારે મારું કરવું છે, પણ મારું શું કરવું છે એની કોઈ ક્લેરિટી નથી હોતી. ઉચિત કર્તવ્ય, આપણા ઉચિત કર્તવ્યો આપણા પોતાના શરીરના માટેના ઉચિત કર્તવ્યો, એની તો બહુ સરસ સભાનતા છે. આપણે એમાં તો જરાય ક્યાંય આપણે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. પછી આપણા પરિવાર પ્રત્યેના ઉચિત કર્તવ્યો, એમાં પણ નથી કરતા આપણે. ત્રીજી વાત આવે છે સોસાયટી અને આપણો સંઘ જ્યાં આપણે જીવતા હોઈએ એના પ્રત્યે પણ આપણા ઉચિત કર્તવ્યો છે. આપણી સોસાયટી એટલે માત્ર આપણો સમાજ, ઠીક છે, આપણે જૈન છીએ, એક સોસાયટી તમે બનાવી, એ પણ જેમ એક તમારો આપણો સમાજ છે, એમ જે સમાજની વચ્ચે જીવો છો, જે દેશમાં તમે જીવો છો, એના પ્રત્યે પણ તમારા ઉચિત કર્તવ્યો છે. જે ધરતીએ તમને આટલું આપ્યું છે, કેટલું બધું આપ્યું છે આ ધરતીએ, ટેકનિકલી વિચાર કરો તો તમારા શુભ કર્મોનો ઉદય આ ધરતીના ઉપર થયો. પ્રતિબંધક અંતરાય કર્મો આ ધરતી ઉપર નાશ પામ્યા તમારા, નહીતર તમે તો એના એ જ હતા. પણ આ ધરતીએ તમને સમૃદ્ધિ આપી, ભલે આ ભૂમિ અનારી ભૂમિ કહેવાતી હોય, સો કોલ્ડ અનારી ભૂમિએ તમને શું આપ્યું? તમને તો પુણ્યના સાધનો આપ્યા, તમારું પુણ્ય અહીંયા પ્રગટ્યું. એ ધરતી પરથી આપણા કર્તવ્યો છે, એ સમાજ પ્રત્યે આપણા કર્તવ્યો છે. ઉચિત કર્તવ્ય જે છે, દેશ કાળ ક્ષેત્ર પરિસ્થિતિ વ્યક્તિ આ બધા જે છે ને એ પૂરક બળો છે. આપણા કર્મોને પુણ્યકર્મનો ઉદય થાય કે પાપ કર્મોનો ઉદય થાય આને અનુલક્ષીને થતો હોય છે. ઉચિત કર્તવ્ય, ઉચિત સ્થિતિ જે હશે વે સદા તેહ અનુમોદવા લાગરે, એટલે એવા કર્તવ્યનું આપણે પાલન કરવાનું છે ને જે લોકો પાલન કરતા હોય એની ખૂબ અનુમોદના કરવાની. આપણે કદાચ જીવનમાં સારું નથી કરી શકતા, આપણો એટલી સંજોગો નથી આપણા, તો જે લોકો સારું કરે છે પરોપકારની પ્રવૃત્તિને ક્યારે પણ ક્રિટિસાઇઝ એની કરવી નહીં, ક્રિટિસાઇઝની દ્રષ્ટિથી એને જોવી નહીં. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ સારું કરે છે તો હંમેશા કદાચ તમે એની અનુમોદના ન કરી શકો, કંઈ વાંધો નહીં, પણ એમાં પ્રતિબંધક ન બનો. તમને નથી ગમતું તમે ન કરો, બીજા કરે છે એને કરવા દો. મને આ નથી ગમતું એટલે હું કોઈને ન કરવા દઉં, આ વૃત્તિ બરાબર નથી. કોકનું સારું થાય છે, કોકનું ભલું થાય છે, કઈ રીતે કોનું ભલું થાય છે કોને ખબર છે? એટલે ઉચિત કર્તવ્યોનું પાલન. જુઓ આજે આપણું શરીર સારું છે, સ્વસ્થ છીએ, કોઈ રોગ નથી, એવા બધી અનુકૂળતા છે આપણને. દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેમની પાસે આવી સગવડતા ન પણ હોય, એમનું શરીર સારું ન હોય, શરીર સારું હોય તો પારિવારિક અનુકૂળતા ન હોય, એવા લોકો છે. તો એના લોકો, એવા લોકો પ્રત્યે આપણું કોઈ કર્તવ્ય ખરું કે નહીં? માનો કે આપણે એવી સ્થિતિમાં હોઈએ જ્યારે આપણને એવો વિચાર આવે કે ના, મારે કોઈના પર ઉપકાર કરવો નથી, મારે તો મારો આત્માનું કરવું છે, વાંધો નહીં તમે કરો. પહેલા એક વિચાર કરો કે કદાચ મારી એવી સ્થિતિ આવે કે હું બીમાર પડી જાઉં, કોઈ મને કરનાર ન હોય, કોઈ મને જોનાર ન હોય, કોઈ મને પૂછનાર ન હોય કે તને શું થયું છે, એ વખતે મને કેવું લાગે, આટલો વિચાર કરવો. અને આપણને એમ લાગતું કે ના, મને કોઈ કશું જ ન થાય, મને કોઈ અસર ન થાય, કોઈ મને ન પૂછે તો એ કંઈ વાંધો નહીં. તો વાંધો નહીં, તો તમે તમારે જે કરવું હોય તે કરો. પણ જો આપણને એમ લાગતું હોય કે નહીં, કોઈ મને પૂછે શું થયું છે, તને તને તકલીફ છે, ચલો હું આવું તને મળવા માટે, તો સમજવું કે આપણને બીજાના સહયોગની જરૂર પડશે, પડે છે, ગમે છે. તો આપણને જેમ ગમે છે તે બીજાને પણ ગમે છે. પરોપકાર પરસ્પર હોય, અરસપરસ હોય. એટલે આપણે ત્યાં તત્વાર સૂત્રમાં પરસ્પરો પગ્રહો જીવા નામ એક સૂત્ર આપ્યું છે. એ સૂત્રનો મૂળભૂત ભાવ જે છે ને બહુ વિશાળ છે. આ ભાવ છે એની અંદર એકબીજાને સહયોગી બનીને. જે રીતે આપણે સહયોગી બની શકતા હોઈએ, જરૂરી નથી કે એક જ રીતે સહયોગી બનાય. તમે કોઈ બધાને પૈસાથી સહયોગી બની એવું જરૂરી નથી. ક્યારેક તમે આશ્વાસનના શબ્દોથી પણ બીજાને સહયોગી બની શકો. તમને ખબર છે કે આપણા ગ્રુપમાં, આપણા સમાજમાં અથવા તો આપણા પરિચિતોમાં કોઈ બીમાર છે, એની પાસે બેસનાર કોઈ નથી. એવું ના બની શકે કે 24 આપણે જઈને બેસીએ કે અથવા તો આખું અઠવાડિયું આપણે જઈને બેસીએ, કંઈ વાંધો નહીં, પણ અઠવાડિયામાં એકાદ દિવસ એકાદ કલાક તો આપણે કાઢી શકીએ. તેની પાસે જઈને બેસીએ, સારી વાત કરીએ, એને આશ્વાસન આપીએ, એની બીમારી આપણે મટાડી શકવાના નથી, પણ બીમારીના દુઃખને થોડુંક હળવું કરી શકીએ આપણે, એને શાતા અનુભવવામાં નિમિત્ત બની શકીએ, એની અશાતા દૂર ન કરી શકીએ આપણે, એવું બની શકે. દરેક જીવાતમાં પોતપોતાના કર્મોમાંથી એને પસાર તો થવાનું જ છે, પણ આપણે નિમિત્ત બની શકીએ કે બની શકે કે એના નિકાચિત કર્મો ન હોય તો આપણા નિમિત્તથી એના કર્મો ખરી જાય. તો વિચાર કરો કે એક નાનકડી ટેબ્લેટ્સ જે છે એમાં રહેલા દ્રવ્યો એ તમારા માથાના દુખાવાને મટાડી દે છે. તો નિમિત્ત બન્યું કે ન બન્યું, આ એક પદાર્થ તમારા અશાતા વેદનીય કર્મને દૂર કરવામાં, કારણ કે પીડા સેનાથી આવે છે, અશાતા વેદનીથી આવે છે. ટેકનિકલી આપણે વિચાર કરીએ તો આપણે એમ કહીએ કે દરેક જીવાતમાં પોતાના કર્મો જાતે જ ભોગવવાના છે, એ બધું બરાબર છે. ફિલોસોફી વાંચવી, ફિલોસોફીની વાતો કરવી જુદી વસ્તુ છે, ફિલોસોફી જીવવી જુદી વસ્તુ છે. જે વિચાર બીજાના માટે કરીએ છીએ આપણે આપણી જાત માટે પહેલા કરીએ. આપણને કોઈનો સહયોગ ન જોઈતો હોય, આપણને કોઈની પરવા ન હોય, કોઈ ગમે તે કે આપણે ક્યારે કોઈની પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા ન હોય, ધેન ઇટ્સ ઓકે. તો પણ પ્રભુ તો ના પાડે છે. તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન થઈ ગયા પછી કોઈ અપેક્ષા એમને દુનિયા પાસેથી હતી નહીં, અને તે છતાં પણ પરોપકારના કાર્યો, અલબત્ત તીર્થંકર પોતે તો સર્વજ્ઞ પરમાત્મા હોય, તીર્થંકર બન્યા પછી લોકોત્તર પુરુષ બને, એમનું આચરણ લોકોત્તર હોય, તે છતાં પણ એમને જે કંઈ કર્યું હોય પરોપકારના કાર્યો કર્યા, બીજાઓના માટે કર્યું, બીજાઓને શાતા મળે. એમને ખબર પડી કે એમનો એક શિષ્ય સિંહ અણગાર મુનિ જંગલની અંદર રુદન કરે છે, કારણ કે ગોશાલકે જ્યારે ભગવાનના ઉપર તેજોલિશ્યા મૂકી ત્યારે એવી વાત ફેલાઈ ગઈ કે હવે મહાવીરનું મૃત્યુ 6 મહિનામાં થઈ જશે, અને તેજોલિશ્યાની ગરમીથી ભગવાન મહાવીરનું શરીર કાળું પડી ગયું હતું, અને આ સમાચાર બધે ફેલાઈ ગયા. ભગવાનના એક શિષ્ય સિંહ અણગાર બહુ જ પરાક્રમી હતા, એકલા વિચરતા હતા, અને માલુએ કચ્છ નામના જંગલની અંદર એક વૃક્ષની નીચે કાયોસર્ગ ધ્યાને હતા. કૌશક પૂરું કરવાનું હતું ને એ જ વખતે બે વટે માર્ગો પસાર થાય છે, બે વટે માર્ગો આપસમાં વાત કરે છે. વટે માર્ગો એટલે ચાલીને જતા લોકો, એ વાત કરે છે કે અરે ગોશાલાએ ભગવાનના ઉપર તેજોલેશ્યા મૂકી અને હવે તો ભગવાન જે છે 6 મહિનામાં એમનું મૃત્યુ થઈ જશે, એમનું શરીર કાળું પડી ગયું છે, એમના શરીરમાંથી લોહી પડે છે. આ સાંભળીને સિંહ અણગાર, એમને ભગવાનના પ્રત્યે બહુ પ્રેમ હતો, બહુ શ્રદ્ધા હતી, બહુ આદર હતો, સિંહ અણગાર તો રડી પડે છે અને જઈને પેલાને પૂછે છે કે શું થયું, તમે શેની વાત કરો છો, કોની વાત કરો છો, મારા ભગવાનને આવું થયું? અને ભગવાને પોતાના જ્ઞાનમાં આ જોયું, તરત જ ગૌતમ ઇન્દ્રભૂતિ ગૌતમને બોલાવીને કીધું કે તમે બે સાધુઓને મોકલો અને સિંહ અણગારને અહીંયા બોલાવો. ભગવાન પોતે બોલાવે છે શેના માટે? એક આત્મા આર્ત ધ્યાનમાં છે. હવે એ આર્ત ધ્યાન પરમાત્મા માટેનું છે, એને કોઈ શારીરિક પીડા નથી, શારીરિક દુઃખ નથી, પણ આર્ત ધ્યાન એટલે મનને જે આર્ત બનાવે. આર્ત ધ્યાનનો અર્થ છે મનને જે દુઃખી કરે એનું નામ આર્ત ધ્યાન. આર્ત શબ્દ બે રીતે વપરાતો હોય છે. આપણે આરતી કરીએ છીએ ને, એ આરતીના શબ્દોના રૂટ્સ ક્યાં આગળ છે? જે હૃદયને આર્ત કરે, આર્ત કરે એટલે પરમાત્માને મેળવવા માટે હૃદયને દ્રવિત કરે. તમારું હૃદય પરમાત્માને મેળવવા માટે, મળવા માટે અંદરમાં ઈચ્છા જાગે, આર્ત, એને પણ આર્ત કહેવાય. જેને આર્દ્ર કહીએ, આર્દ્ર એટલે ભીનું, આર્દ્ર પરથી આર્ત શબ્દ બન્યો. બીજી બાજુ આર્ત એટલે દુઃખ, પીડા, દુઃખ આર્ત, આવો દુઃખાર્ત શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે જે દુઃખને દૂર કરે, આર્ત ધ્યાનને દૂર કરે એનું નામ આરતી. જે આપણા અંદરના બધા જ ઓરતાઓને કે ઈચ્છાઓને ઓગાળી દે, એનું નામ આરતી. તારી ઈચ્છાઓને ઓગાળી દે અને પછી તું જે કરીશ એ હશે તારી સાચી આરતી. ઈચ્છાઓને ઓગાળી દે, અત્યારે હૃદયને આર્ત બનાવે. અને એને જૈન પરંપરાએ આર્ત ધ્યાન નામ આપ્યું. આર્ત ધ્યાન એટલે જે કરવાથી તમે દુઃખનો અનુભવ કરો એ આર્ત ધ્યાન. ભગવાન મહાવીર બોલાવે છે, સિંહણગારને બોલાવીને કહે છે કે મુનિ તમે શા માટે રડો છો, શા માટે આટલો વિષાદ કરો છો, તમે તો સિંહના જેવા પરાક્રમી છો, માટે તો તમને મેં એકલા વિચરવાની રજા આપી, એકલા સાધના કરવાની રજા આપી. બધા સાધુ એકલા સાધના ન કરે, જેની એવી ક્ષમતા હોય એ લોકો જ એકલા સાધના કરી શકે. એને જિનકલ્પીનો માર્ગ કહેવાતો હતો. જિનકલ્પીની સાધના કરવા પહેલા પણ મુનિઓ એકલા આવી રીતે જંગલમાં, ઉદ્યાનોમાં, ગુફાઓમાં રહેતા હતા. ત્યારે સિંહ અણગાર રડી પડે છે કે પ્રભુ આપનું શરીર આટલું કાળું પડી ગયું અને આપના શરીરને આટલી પીડા થાય છે, આપ ભલે ન કહો પણ મને એનું બહુ દુઃખ થાય છે. અને સિંહ અણગાર બોલી શકતા નથી. ભગવાન કહે છે કે તમે એવું સાંભળ્યું છે કે હું હવે 6 મહિનાની અંદર મારું મૃત્યુ થઈ જશે. હા પ્રભુ, મેં એવું સાંભળ્યું, હું તો હજુ 16 વર્ષ સુધી વિચરવાનો છું, જીવવાનો છું, તમે ચિંતા નહીં કરો. પણ પ્રભુ આપનું શરીર, તમને મારા શરીરની ચિંતા છે કંઈ વાંધો નહીં, તમારા મનને આશ્વાસન મળે એટલા માટે એક કામ કરો, બાજુની અંદર મેંઢીએ નામનું ગામ છે, ત્યાં રેવતી નામની એક શ્રાવિકા છે, એને મારા માટે ખૂબ ભક્તિ છે, તમે એને ત્યાં જાઓ. એને 2 વસ્તુઓ બનાવેલી છે, એક એને મારા માટે બનાવી છે અને બીજી વસ્તુ એને પોતાના માટે બનાવી છે. એને એના માટે જે બનાવી છે એ પદાર્થ તમે લઈ આવો, હું એ વાપરીશ તો મને સારું લાગશે, મારો આ રોગ દૂર થશે. ખરેખર પ્રભુ આપનો રોગ દૂર થશે? હા થશે. અને સિંહ અણગાર સમવસરના પગથિયા ઉતરીને રેવતી શ્રાવિકાને ત્યાં જાય છે. એક તો સિંહ અણગારનું નામ રેવતી શ્રાવિકાએ સાંભળેલું હતું અને સિંહ અણગારને પોતાના ઘરે જોઈને એ તો એટલી ભાવ વિભોર બની ગઈ કે સિંહ અણગાર મારા આંગણે, અને એ પણ ભિક્ષા લેવા માટે. એટલે પધારો પધારો પ્રભુ, હું આપની શું સેવા કરું, આપને શું વહોરાવું. કે રેવતી, જે તે ભગવાનના માટે બનાવ્યું છે એ વસ્તુ મને નહીં જોઈએ. રેવતીની તે આંખો વિસ્ફારિત થઈ ગઈ. પણ જે તારા માટે બનાવ્યું છે એ મને જોઈએ છે, એ તું મને આપ. પણ પ્રભુ આપને ખબર કેવી રીતે પડી કે મેં આ ભગવાનના માટે બનાવ્યું છે ને મારા માટે બનાવ્યું છે ને? તો કે ભગવાને કહ્યું છે. એટલે રેવતીનો ભાવ તો ઓર વધી ગયો કે ભગવાને પોતાના જ્ઞાનમાં મને જોઈ અને મેં એમના માટે બનાવ્યું છે, આવું ભગવાને આપને કહ્યું. અને રેવતી પોતાના માટે જે એને બનાવ્યું હતું એ સિંહ અણગારને વોરાવે છે. આ જે ભાવ છે, જુઓ ઘટના કેટલી સામાન્ય ઘટના છે. આવું ઇન્ડિયામાં કેટલી વખત આપણે જોયું હશે, મારા સાહેબ આપણા ઘરે આવે ને આપણે એમને વોરાવીએ, આપણે પોતે બી વોરાવ્યું હશે, આવું જોયું પણ હશે આપણે ઘણી બધી વાર. એટલે રેવતી સિંહ અણગારને વોરાવે, ઠીક છે, સિંહ અણગાર જેવા મહાન અણગાર એના આંગણે આવ્યા છે અને કંઈક વોરાવે છે, પણ એનો જે ભાવોલ્લાસ છે એના મનમાં, જે ભાવ જગત આખું, એ ભાવ જગત એનું મહાવીરમય થઈ ગયું ત્યારે. કે ભગવાન પોતાના જ્ઞાનમાં મને જુએ, કે રેવતીએ જે બનાવ્યું છે પોતાના માટે એ તમે લઈ આવો અને સિંહણગારને મોકલ્યા. આ ભગવાનની મારા ઉપર કેટલી કરુણા છે. અને એ જે એનો ભાવ, શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે એ વખતે રેવતીએ માત્ર આટલું એક દાન આપ્યું મુનિને, સિંહણગારને, ભગવાનના માટે, અને એને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. એવું પુણ્ય ઉપાર્જિત કર્યું કે આવનારી 24મા એ તીર્થંકર બનશે. એવું એક પુણ્ય જબરદસ્ત ભાવના કારણે. ભાવનો પ્રભાવ કેવો છે, ભાવ કેટલું મહત્વપૂર્ણ છે. વસ્તુ શું હતી? માત્ર જે છે બીજોરાનું પાક એને બનાવ્યો હતો. આપણે એક વિચાર કરીએ, આપણી બુદ્ધિની અંદર બુદ્ધિથી વિચારીએ તો આવું તો આપણે કેટલી વાર મારા સાહેબોનું વોરાવ્યું હશે, જાતે વોરાવ્યું હશે, કેવી શ્રેષ્ઠ વસ્તુઓ વોરાવી હશે. અને રેવતીએ માત્ર આટલું વોરાવ્યું? વોરાવાની સાથે તમે શું મેળવો છો કે શું મૂકી જાઓ છો એનું મહત્વ નથી, ભાવ એ વખતનો કેવો છે. મારે તમને મુદ્દો એ સમજાવવો છે, અહીંયા આગળ તમારું ધ્યાન એટલે ખેંચવું છે કે જુઓ ભગવાન મહાવીરનું અહીંયા આગળ એમનું વર્તન, એક સિંહ અણગારને આશ્વાસન મળે, એ તો પ્રભુ તો વિતરાગ હતા, પ્રભુને શું લેવા દેવા. પ્રભુને ખબર હતી કે કોઈ આત્માને અસર કરી શકતો નથી, ને તે છતાં પણ પ્રભુ જે છે એ યોગક્ષેમનું વહન કરે છે. એ બધાનું યોગક્ષેમ સંઘની અંદર, પ્રભુના સંઘમાં કોઈ પણ સાધુ સાધ્વી એનું મન વિષાદમાં ન જાય એની કાળજી. ઘરના વડીલ તરીકે જ્યારે જોઈન્ટ ફેમિલીની સ્થિતિ હતી, તમે કલ્પના કરો ઇન્ડિયાની અંદર જ્યારે જોઈન્ટ ફેમિલીમાં આપણે જીવતા હતા, અથવા તો અહીંયા આગળ બહુ શરૂઆતના તમારા વર્ષો, તમારા બે બાળકો હતા, ત્રણ બાળકો હતા, એની સાથે તમે જ્યારે અહીંયા આગળ શરૂઆત કરી તમારા જીવનની, એ વખતે તમે બધાની કાળજી રાખતા હતા કે ઘરનું બાળક કોઈ ભૂખ્યું ન સૂઈ જાય, માને ધ્યાનમાં રહે, અને એને ખબર પડે કે આ બાળક રિસાઈ ગયું છે અથવા તો ભૂખ્યું સૂઈ ગયું છે, તો માં એને પૂછે, કારણ પૂછે, શું થયું છે તને, કેમ તું જમતો નથી. અને જોઈન્ટ ફેમિલીમાં તો આપણે બહુ 10-15-20 માણસનો પરિવાર હોય તો જે દાદા દાદી હોય એમાં ખાસ કરીને દાદીમાં, એ તો જ્યાં સુધી બધા ઘરના જમે નહીં ત્યાં સુધી પોતે જમે પણ નહીં. કોઈનું પણ દિલમાં દુઃખ હોય, પીડા હોય, તો એ દૂર કરવા માટે હંમેશા વડીલો જે છે એ તત્પર રહેતા હતા. તીર્થંકર પરમાત્મા, હવે તમે વિચાર કરો, જો ભગવાન પોતાના એક વર્તન દ્વારા આપણને આ મેસેજ આપતા હોય, એટલે ઉચિત સ્થિતિ જે હશે એ છે આપણે આપણા કર્તવ્યોના પાલનની અંદર. હા, જેમ જેમ આપણા કર્તવ્યો પૂરા થતા જાય અને આપણે નિવૃત્ત બનતા જઈએ. નિવૃત્ત લોકોને ઘણી વખતે નિવૃત્ત થવાની બહુ ઉતાવળ હોય છે. આત્માનું નામ લઈને ધર્મની ક્રિયાઓથી નિવૃત્ત થવા માટે ઉતાવળ કરે છે. એ લોકો ધંધામાંથી નિવૃત્ત થતા નથી, જોબમાંથી નિવૃત્ત થતા નથી, હજુ શરીર ચાલે છે ને, ઉંમર થઈ ગઈ હોય, ગવર્મેન્ટ કમ્પલસરી રિટાયર કરે તો પ્રાઇવેટ શોધી કાઢે, શરીર છે તો ઉપયોગ કરવો જોઈએ. પછી એમાં પૂછીએ કે શાય કે બુદ્ધિ છે આપણે તેનો ઉપયોગ તો કરવો જોઈએ ને, શરીર છે તેનો ઉપયોગ તો કરવો જોઈએ ને. નિવૃત્તિ માત્ર ધર્મ ક્રિયાઓથી જોઈએ છે લોકોને, ધર્મ ક્રિયાઓ ઓછી કરી નાખે બસ. અને જુઓ, જેના જીવનમાંથી ધર્મ ક્રિયાઓ ઓછી થઈ એમનો વ્યવહાર પ્રતિક્રિયા વાળો થઈ ગયો, દરેક વસ્તુમાં પછી રિએક્ટ કર્યા કરે. અરે, આત્માની જે લોકો વાત કરતા હોય, જે ખરેખર આત્માને પામ્યા હોય, આત્માનો જેને સ્પર્શ થયો હોય, એના જીવનમાં રિએક્શન જેવી વસ્તુ દેખાય, કોને રિએક્ટ કરે માણસ, કોણ રિએક્ટ કરે, કોને રિએક્ટ કરે. તમને ક્રિયા ન ગમતી, તમે ન ગમ કરો, પણ પોતે ક્રિયા કરે નહીં, બીજા ક્રિયા કરતા હોય તેના પર બી કોમેન્ટ કરે, આ શું સૂચવે છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં આનંદ મેળવવા માટે ઘણા બધા સાધનો છે. દરેક વ્યક્તિ પોતાની રીતે આનંદ મેળવતી હોય છે. આવી સામાન્ય સમજણ આપણામાં છે કે જમવાના ટેબલ ઉપર ભેગા થયા હોઈએ, જમવા બેઠા હોઈએ, તો 10 વસ્તુઓ હોય તો દરેક પોતાની મનપસંદ વસ્તુ લે, જે આપણે આગ્રહ નથી રાખતા કે ના હું રોટલી ખાઉં તો બધા રોટલી જ ખાવાની, કોઈ પૂરી નહીં ખાવાની, એવું આગ્રહ રાખીએ છીએ, નથી રાખતા. આપણે પોતપોતાની મનપસંદ વસ્તુ લઈ લે, તો પછી ધર્મની બાબત આવે ત્યાં આગળ સાહેબ નહીં, આમ જ કરવાનું, આ જ કરાય, આ જ વાંચવાનું, બીજું કશું વાંચવાનું જ નહીં, આનો આગ્રહ પણ શા માટે. અને આગ્રહ પાછો દુરાગ્રહની જેમ આગ્રહ હોય, આગ્રહ હોય ત્યાં સુધી બરાબર છે, આગ્રહ જ્યારે દુરાગ્રહ બની જાય, કદાગ્રહ બની જાય, પછી એમાં તમારો દુરાગ્રહ જે છે ને સત્ય હટી જાય છે, માત્ર આગ્રહ રહે છે. સત્યનો એટલો બધો આગ્રહ નહીં કરવો જોઈએ કે સત્ય એમાંથી છૂમંતર થઈ જાય અને આગ્રહ માત્ર રહે, એ નુકસાન કરશે આપણને. ત્યાં ખરેખર દ્રષ્ટાભાવ કેળવવાની વાત, ત્યાં આગળ દ્રષ્ટાભાવ કેળવવાનો છે. યશુ વિજયજી મહારાજે એક જગ્યાએ લખ્યું છે, બાલ ધૂલી ગ્રહ ક્રીડા સરખી ભવ ચેષ્ટા ઈહા ભાસે રે. જ્ઞાની પુરુષો હોય ને, એને એ પોતે આત્મસ્થ હોય, આત્મામાં જીવતા હોય, પણ બીજા લોકો જે કંઈ કરતા હોય, કોઈ રાગદ્વેષ બી કરતું હોય, કોઈ કંઈ બી કરતું હોય, તો તટસ્થ ભાવે દ્રષ્ટા ભાવથી એ જોયા કરે. એને આ ઘટનાઓ કેવી લાગે કે નદીના કિનારે કે દરિયાની રેતીની અંદર નાના બાળકો રમતા હોય, પોતાનો પગ મૂકી અને ભીની માટીનો થપ્પો કરીને એક મોટો ટેકરો બનાવે, પછી પોતાનો પગ એમાંથી કાઢી લે અને પછી પોતાની મમ્મીને કહે, જો મમ્મી આ મારું ઘર છે, અને મા જે છે પોતાના દીકરાની સાથે હસે પણ ખરી કે આ કેટલું સરસ તે બનાવ્યું છે. એવામાં માનો કે કોઈ ત્યાંથી પશુ પસાર થાય છે અને દોડતો પશુ આવે છે ને, કૂતરો આવે કે કંઈ બી પશુ આવે ને, એના પગથી એનો માટીનો મેલ તૂટી જાય, એ ઘર તૂટી જાય, અને પેલું બાળક રડવા માંડે કે મારું ઘર તૂટી ગયું, મારું ઘર તૂટી ગયું, ત્યારે પણ મા હસતી હોય છે. એને મા એને સમજાવે કે કઈ નહીં તૂટી ગયું તો નવું બનાવી દે, એમાં શું ફરક પડે છે? આવા કેટલાય ઘર આપણે બનાવતા હોઈએ. જ્ઞાની પુરુષોને દુનિયાના લોકોની પ્રવૃત્તિઓ ભવચેષ્ટા બાલ ધૂલિગ્રહ ક્રીડા સરખી, બાળકો ધૂળના માટીના ઘર બનાવે એના જેવું એક દ્રષ્ટાભાવ. તમને નથી ગમતું ઈસો કે વાંધો નહીં, લેટ ધેમ એન્જોય. એ લોકો એક નાનકડી ક્રિયા કરીને એન્જોય કરે છે, લેટ ધેમ એન્જોય. એ કંઈક પ્રાપ્ત કરે છે એમાંથી. અરે એટલું તો વિચાર કરો, એનો એટલો સમય સારામાં જાય છે ને. હવે એ જ સમય એ ધર્મક્રિયા નહીં કરે, પાના રમશે, ટીવી જોશે, વિડીયો જોશે, કંઈ પણ કરશે, કશાય ભાવની અંદર જશે, એનો વાંધો નથી. એ કોઈ રોકી શકતું નથી, એ તો કોઈ કહી શકતું નથી. આવી ભૂલ આપણે નહીં કરવી જોઈએ. દરેક જીવાતમાં પોતપોતાની યોગ્યતા મુજબ, પોતાની ક્ષમતા મુજબ, મુખ્ય વસ્તુ એક જ છે અને આપણે ભરમાવવું નહીં જોઈએ. અહીંયા આગળ બહુ જ મોટો પ્રોબ્લેમ છે આ દેશોની અંદર, કારણ કે તમને એટલું બધું સાંભળવા મળે છે અને ઘણી વખતે એક સરખું તમે સાંભળતા નથી. એક દિવસ સાંભળ્યું, બે દિવસ સાંભળ્યું, વચ્ચે વળી કોઈ આવી ગયું તો એનું સાંભળ્યું. એક સરખું માર્ગદર્શન મળતું નથી એટલે તમે ગૂંચવાઈ જાઓ છો, અને ગૂંચવાઈ જાઓ એટલે ઘણી વખતે અસત્ય પકડાઈ જાય ને સત્ય છૂટી જાય. જે સારું હતું એ બી જતું રહ્યું, સાચું મળતું નથી. મેલના સપનાઓ દેખાય છે, મોક્ષના સપનાઓ દેખાય છે, અને મોક્ષના સપનાઓની પાછળ માણસ ક્રિયાઓ છોડી દે. જ્ઞાન જ્ઞાનની વાત કરીને ક્રિયાઓની ઉપેક્ષા કરી દે, છોડી દે ક્રિયાઓ સાવ. મેલના સપના જુએ, સપના જોવાથી મેલ મળતો નથી, અને પોતાનું ઝૂંપડું છોડીને માણસ બહાર આવી જાય તો શું હાલત થાય? દુવિધા મેં દોનું ગયે, માયા મિલી ને રામ. જે હતું એ પણ જતું રહ્યું, અને જે મેળવવાનું હતું એ તો મળ્યું જ નહીં. આજે ના જે કોને મોક્ષ મળવાનું છે, કયા મોક્ષની આપણે વાત કરીએ છીએ? જરા વિચાર કરો, કયા મોક્ષની વાત આપણે કરીએ છીએ? શું છે કન્સેપ્ટ મોક્ષનો? મોક્ષનો કન્સેપ્ટ ક્લિયર છે? મોક્ષ મોક્ષની વાતો કરીએ છીએ, મોક્ષ ક્યાં છે, શું છે? ટેકનિકલ ડેટા ભેગો કરી લેશો તમે, સિદ્ધશીલા છે, 45 લાખ યોજન લાંબી છે, પણ મોક્ષ શું છે, ત્યાં જઈને શું કરવાનું છે ખબર છે? કલ્પના છે, ક્યારેક વિચાર કર્યો છે? મોક્ષમાં શરીર નથી, બોડી નથી, ઇન્દ્રિયો નથી, સેન્સ ઓર્ગન્સ નથી, માઇન્ડ નથી, મન નથી, બુદ્ધિ નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી નથી. પછી તમે મોક્ષમાં કયા સુખનો અનુભવ કરશો મને કહો, મને બતાવો, મારે સમજવું છે, મને સમજાવો. આપણે મોક્ષ સુખની વાત કરીએ છીએ, આત્માના સુખની વાત કરીએ છીએ. જે અરૂપી છે એનું કયું સુખ? સુખ રૂપીને હોય કે અરૂપીને હોય, સુખનો અનુભવ કોણ કરે? એવું કયું સુખ છે કે મન ઇન્દ્રિયો અને શરીર વગર તમે જો અનુભવ જેનો કરી શકો, એવું કોઈ સુખ છે? કોઈ સુખનો પદાર્થ છે? અહીંયા આગળ પરમાત્માની ભક્તિ દ્વારા, એક સામાયિકની નાનકડી ક્રિયા દ્વારા મનના કષાયો થોડાક ઓછા થાય છે, મન થોડુંક શાંત થાય છે, થોડો ગુસ્સો આપણો ઓછો થાય છે, તો કંઈક તો થાય છે ને. આપણે કરીએ છીએ ને, કંઈક આપણે અનુભવીએ છીએ. અહીંયા આગળ પેલું તો ખાલી વાતો થાય છે, માત્ર તમે ચોપડીઓના પાના ફેરવો છો ને ઉલટાનું. જે લોકો ક્રિયા કરે છે એના માટે તમને પૂર્વગ્રહ બંધાય છે. પાછો તમે તમારું કરો, કોઈના માટે પૂર્વગ્રહ ન બાંધો, કશો જ વાંધો નહીં, તો તમે કરો પણ નહીં. આટલો અમે જ્ઞાની એટલે પછી બીજાઓ જે કરે, બધાને, કેટલાક લોકોને બધાને જ્ઞાની બનાવી દેવાની ઉતાવળ હોય છે, બધાને જ્ઞાની બનાવી દઉં. ભરમાવાની જરૂર નથી, તમને જ્ઞાનનો રસ્તો લેવો છે, તમે લો, ખુશીથી લો. મુખ્ય વસ્તુ ભૂલતા નહીં. આપણો બધાનો ઉદ્દેશ્ય એક જ છે કે કષાયોને ઓછા કરવા, રાગ દ્વેષને ઓછા કરવા. કરી શકો છો તો મંદિરે આવવાની જરૂર બી નથી. કોઈ કહેતું નથી કે તમે મંદિરે આવો કે સામાયિક કરીને બેસો, કંઈ જ નહીં. રાગ દ્વેષ ઓછા કરી શકો છો. ઘરમાં બેસીને તમારા કિચનમાં રહીને રાગ દ્વેષ ઓછા કરી શકતા હો તો વી ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ, કરો. પણ રાગ દ્વેષ ઓછા થાય છે, કરી શકશો? વાતો કરવી બહુ સહેલી છે, કરી શકાય છે. પોતાની જાતને, ટ્રાન્સપરન્સીની સાથે પોતાની જાતને સવાલ કરો. ઈશ્વરજી મહારાજ એટલા જ માટે એ કહે છે,
થોડે લો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતા, નિર્ગુણ નિજાત મા જાણ રે, ઉચિત વ્યવહાર અવલંબને, પ્રેમ કરી સ્થિર પરિણામ રે બાવીએ શુદ્ધ નય બાવના પાવનાશય તણુ ચેતન જ્ઞાન અજવાળીએ ટાળીએ મોહ સંતાપ રે
થોડલો પણ ગુણ પરતણો દેખી હર્ષ મન સાંભળી હર્ષ મન આણરે નાનકડો કોઈનામાં એક ગુણ દેખાય આપણને બીજાને જ્યારે જોઈએ ત્યારે એનામાં ગુણો જોઈએ ગુણો ન દેખાતો હોય તો બીજા તરફ જોવું નહીં પ્રશમરતી ગ્રંથની અંદર ઉમા સ્વાતીજીએ આ વસ્તુને બહુ સ્પષ્ટ કરી છે એમને સાધકને સંબોધિત કરતા એમ કહ્યું કે જો તમે બીજાના ગુણો જોવા જાઓ અને તમને દોષ દેખાતા હોય તો બેટર છે કે તમે ગુણો પણ ન જુઓ નહીતર શું થશે કે ગુણો જોવાના ઓછા થઈ જશે દોષો વધારે દેખાશે એટલે બી કેરફુલ જે લોકો એક જવાબદારીના સ્થાને છે કેટલાક લોકો પોતાની જાતને એમ સમજે છે કે અમે આખા સંઘના સંચાલક છીએ કેટલાક લોકો એવી ભ્રમણામાં જીવતા હોય છે આખી દુનિયાની જનરલ મેનેજરશીપ જે છે ને એમની પાસે જ છે એટલે સૌથી પહેલા કામ આપણે એ કરવું જોઈએ કે આખા સંઘના જનરલ મેનેજર કે આખી દુનિયાના જનરલ મેનેજર પદ ઉપર જો કદાચ આપણે આપણી જાતની સ્થાપના કરી દીધી હોય તો એમાંથી રિઝાઇન કરી દેવું જોઈએ કેટલાક લોકો માનતા હોય છે આખા સમાજને અમે સુધારી દઈએ આખા બધા લોકોને આખી દુનિયા બગડી ગઈ છે બધાને એમ જ હોય આખી દુનિયા બગડી ગઈ છે એટલે એના માટે એક જણાએ બહુ સરસ કર્યું છે તારી વાત બહુ સાચી છે આખી દુનિયા બગડી ગઈ છે કરશું શું એક કામ કર તું એક સુધરી જા એક બદમાશ તો ઓછો થશે કમસે કમ તું એક સુધરી જા એટલે એક બદમાશ તો ઓછો થશે એવું કોઈને કરવું નથી બધાને બીજાને સુધારવા છે પોતાને સુધારવું નથી ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી અને જનાબ કહે છે કે જમાનો ખરાબ છે માટે જનાબ કહે છે કે જમાનો ખરાબ છે આખો જમાનો ખરાબ પોતાની જાતને ખરાબ કહી શકતા નથી આખી દુનિયા ખરાબ છે યશુજી મહારાજ તો કહે છે થોડલો પણ ગુણ પરતણો દેખી સાંભળી સાંભળીએ આપણે જોવાની વાત જવા દો જોઈએ તો કેટલી ખુશી થાય આ તો માત્ર સાંભળીએ આપણે આપણે કેવી તાલાવેલી ખબર પડે કે હા ફલાની ફ્રેન્ડ જે છે ને ત્યાં ફરવા ગઈ હતી એટલે ક્યારે પાછી આવે આવે એટલે તરત જ ફોન હા ત્યાં શું કર્યું કેવું હતું કેવી રીતે એન્જોય કર્યું કેટલું કર્યું અને એટલી મજાની વાતો સાંભળી સાંભળીને ઓહો હો જાણે કે આપણે રહી ગયા અને એને બધું જ મેળવી લીધું સાંભળીને કેટલો હર્ષ થાય કોઈના ગુણો સાંભળીને આવો ક્યારેક હર્ષ થયો આવી ક્યારેક ખુશી અનુભવાય કે એને બહુ સરસ ચેરિટીનું કામ કર્યું એને કેટલી સરસ નાનકડી એક તપશ્ચર્યા કરી એને એના જીવનમાં કેટલું પરિવર્તન કેટલો બેલેન્સ એટીટ્યુડ કે એના જીવનમાં આવી તકલીફ આવી તો પણ એને બેલેન્સ રાખ્યું પોતાનું એને આટલો અન્યાય થયો તે છતાં પણ કોઈ ફરિયાદ નહીં કોઈ શિકાયત નહીં આવું જ્યારે કોઈના માટે આપણે સાંભળીએ કોઈના જીવનમાં કોઈ ટ્રેજેડી આપણે સાંભળીએ એને ટ્રેજેડીમાંથી પસાર થતા જોઈએ એ વખતે આપણને ખુશી થાય ખરી એને જોઈને હર્ષ અંદરમાં હર્ષ આવવો જોઈએ બીજાના ગુણો જોઈને જો આપણે આનંદિત ન બની શકતા હોઈએ તો સમજવું કે પરમાત્માના ધર્મમાં પ્રવેશવાની આપણામાં લાયકાત નથી કરવાની વાત તો જુદી આ ફિલ્ડમાં પ્રવેશવાની લાયકાત નથી ધર્મના ફિલ્ડમાં પ્રવેશવા માટે એક ધર્મરત્ન પ્રકરણ નામનો ગ્રંથ છે એમાં 21 ક્વોલિટી બતાવવામાં આવેલી છે કે તમારે ધર્મમાં પ્રવેશ જોઈતો હોય વી વોન્ટ ટુ એન્ટર ઇન ધ ફિલ્ડ ઓફ રિલિજિયસ તો 21 વર્ચ્યુઝ ક્વોલિટીઝ તમારામાં જોઈએ યુ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ યોર સેલ્ફ વાદી વેતાલ શાંતિસુરી નામના આચાર્ય ભગવંતે આ ગ્રંથ બનાવ્યો છે બીજી બાજુ હરિભદ્રસુરી મહારાજ ધર્મબિંદુ ગ્રંથની અંદર 35 ક્વોલિટી કહે છે વર્ચ્યુઝ કહે છે માર્ગાનુસારીના 35 ગુણો જેને આપણે કહીએ છીએ હજુ સમ્યક્ત્વની વાત જુદી છે બહુ દૂર છે વ્રત નિયમની વાત દૂર છે, ઔષધ પ્રતિક્રમણ ઉપવાસ આંબીલની વાત તો બહુ દૂર છે, એના પહેલા 35 ક્વોલિટી માર્ગાનુસારી, માર્ગને અનુસારે, માર્ગ ઉપર નથી હજુ. વી આર નોટ ઓન ધ હાઈવે, વી આર જસ્ટ ઓન ધ એપ્રોચિંગ વે, સર્વિસ રોડ. જે હાઈવેને એપ્રોચ કરતો હોય ઇન્ડિયામાં એને સર્વિસ રોડ કહેતા હોઈએ. એના ઉપર જવા માટે પણ તમારી પાસે જે છે 35 ક્વોલિટી જોઈએ, 35 ગુણો જોઈએ. એ ગુણોના ખાલી નામ વાંચીએ ને આપણે, અને પછી આપણી જાતને ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ કે વેર વી આર. અધ્યાત્મની વાતો કરવી બહુ સહેલી છે, વાતો કરવામાં શું જાય છે, પણ આ એક ક્વોલિટી ડેવલપ કરવી કે બીજાનો નાનકડો પણ ગુણ જોઈએ અને આપણને એના માટે એક રિસ્પેક્ટ જાગે, પ્રેમ જાગે. આપણને દોષ લવ પણ નીચ દેખતા, આપણે ક્યારે આવે પોતાના નાનકડા પણ દોષ દેખાય અને આપણને ફીલ થાય નહીં નહીં મારામાં તો કોઈ ગુણો જ નથી. એકાદ દોષ દેખાય, નિર્ગુણ નિજાતમાં જાણ રે, આપણી પોતાની જાતને કોઈ પ્રશંસા કરતો, ના મારામાં કશું જ નથી, મારામાં તો દોષો છે. આપણા દોષ જો જોઈ શકતા હોઈએ આપણે તો બીજામાં ગુણો દેખાશે. જે લોકો પોતાના દોષ નથી જોઈ શકતા, પોતાની કમીઓ નથી જોઈ શકતા, એને ક્યારે બીજામાં ગુણો દેખાશે જ નહીં, એને પોતાનામાં જ ગુણો દેખાશે. અને પછી આપણી જાતને જસ્ટિફાઈ કરીએ, આપણા મનને જસ્ટિફાઈ કરીએ, ઓ અહીં તો આપણે કર્યું છે ને, આપણે ક્યાં નથી કર્યું, એને અત્યારે અઠાઈ કરી, આપણે તો 2 વર્ષ પહેલા કરેલી છે અઠાઈ, એને શું કર્યું અઠાઈ અત્યારે કરી. તો કેટલાકની પ્રશંસા થતી હોય, કેટલાકના વખાણ થતા હોય, તો પણ કેટલાકને ન ગમે અને તમે બાજુમાં બેઠા હો, તમને બળવાની વાસ આવે, સમજાયું, બળવાની વાસ આવે, ઘણા બળવાની. આપણો સમાજ કોણ જાણે કેમ, આ એક બહુ જ મોટી ટ્રેજેડી છે આપણા સમાજમાં. આપણે બીજાની સારી વાતને એપ્રિશિએટ કરી શકતા નથી, બીજાનું સારું બોલી શકતા નથી, બીજાના સારામાં આનંદ માણી શકતા નથી. આપણે કેટલા ગરીબ છીએ, શું કોઈનું સારું જોઈ ન શકીએ એવી દ્રષ્ટિ આપણને નથી મળી. અને પછી સમ્યક દ્રષ્ટિની વાત કરીએ આપણે, આ દ્રષ્ટિ સમ્યક ન કહેવાય, આ વિઝન સમ્યક ન કહેવાય. નાનકડી પણ વાત કોઈ સારી કરે તેને એપ્રિશિએટ કરો, અનુમોદ ના કરો. થોડો પણ ગુણ દેખાય નાનકડો, કારણ કે તમે વ્યક્તિની અનુમોદના નથી કરતા, ગુણની અનુમોદના કરો છો. આ સમાજમાં ગુણોની પ્રતિષ્ઠા થવી બહુ જરૂરી છે. વ્યક્તિની પ્રતિષ્ઠા નહીં થાય તો ચાલશે, ગુણોની પ્રતિષ્ઠા. અને ગુણોની પ્રતિષ્ઠા ક્યારે થશે, જ્યારે તમે ગુણોની અનુમોદના કરશો, ગુણોને રિસ્પેક્ટ આપશો, ગુણોને આદર આપશો. જુઓ સમાજની અંદર હું એ દિવસે પણ તમને વાત કરતો હતો કે આપણા નાનો સમાજ છે, અહીંની વાત કરીએ તો બહુ નાનો સમાજ છે. આ સમાજમાં કોઈ વ્યક્તિ સારું કરે છે, સંઘનું સારું કરે છે, સંઘના સમય, સંઘના કાર્યો માટે સમય આપે છે, આપણે નથી આપી શકતા. વી શુડ હેવ ટુ ઓલવેઝ એપ્રિશિએટ. કાં તો તમે આપો, ક્રિટિસાઇઝ નહીં કરો. બહુ સહેલી છે ક્રિટિસાઇઝ કરવી. કાલ તમે કહો હું તમારી સાથે, ચલો મને કામ બતાવો, યુ પુટ યોર સેલ્ફ અહેડ એન્ડ જસ્ટ જોઈન. બાકી કોઈ કરે છે, આપણે નથી કરી શકતા. જે કરે છે એની જ ભૂલ થાય. હમ ભટકે સહી કહી પહોંચેંગે જરૂર, હમ ભટકે સહી કહી પહોંચેંગે જરૂર. તુમ તો અભી ઘર સે નીકળે નહીં, તમે તો નીકળ્યા જ નથી, હજુ ક્યાં પહોંચતો તમે. સંઘના કાર્યોમાં અનનેસેસરી ક્રિટિસાઇઝ કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. પ્રભુનો સંઘ છે, પ્રભુનું શાસન છે, દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ. અને જુઓ એક પરિવારની અંદર આપણા 3 બાળકોની વચ્ચે આપણે બેલેન્સ કરવું પડતું હોય છે ઘણી વખતે. બધાને પટાવવા પડે, એમને જુદી જુદું કહીને પટાવવા પડે, બેલેન્સ કરવું પડે, દરેકની ચોઈસ જુદી હોય. તો આ તો સંઘ છે, કેટલી બધી ખોપડીઓ ભેગી થયેલી હોય અહીંયા આગળ, કોઈ કયા બેકગ્રાઉન્ડથી આવે, કોઈ કયા બેકગ્રાઉન્ડથી આવે, અને બધાને ભણેલા ગણેલા વિચારક છે બધા અહીંયા આગળ. તો એની વચ્ચે તો શક્તિઓ હંમેશા સંઘર્ષ તરફ જતી હોય છે અને એ જ આપણા વિકાસમાં બાધક બને છે. તમે ઇન્ડિયન ટેમ્પરામેન્ટ, ઇન્ડિયન મેન્ટાલિટી કે ઇન્ડિયન એટીટ્યુડનો થોડો કંઈક રિસર્ચ કરશો ને, તો આ જ કારણ છે કે ઇન્ડિયા પાસે બધું જોવા છતાં ઇન્ડિયા કેમ આગળ વધી શકતું નથી. એનું કારણ આ શક્તિઓ વચ્ચે હંમેશા સંઘર્ષ થાય છે. ક્યાંય પણ શક્તિઓ વચ્ચે ટ્યુનિંગ જોઈએ, ટ્યુનિંગ નથી, હાર્મની નથી, એકબીજાને પૂરક બનવાની વાત નથી, કોમ્પ્લિમેન્ટરી બનવાનો એટીટ્યુડ નથી. અહીંયા આગળ અહીંની સફળતાનું સૌથી મોટું રાજ જે છે ને આ છે, લોકો એકબીજાને કોમ્પ્લિમેન્ટરી બની જાય છે, ઓપનનેસ છે, પોતાને રિસર્ચ, પોતે રિસર્ચ કર્યું, પોતે કંઈક મેળવ્યું તો બધાને પહોંચાડે છે, બધાને આપે છે, ભલે કોપીરાઇટ પોતાની પાસે રાખે પણ બધાને ઉપલબ્ધ કરાવે છે. આ તો કોઈને આપે જ નહીં, પોતાની પાસે રાખે, ભલે પડી પડ્યું સડી જાય એનો વાંધો નહીં, હું કોઈને આપું નહીં, આ તો મારું. આપણે સંઘ અને શાસનને આપણે આખી દુનિયાની વાત નથી કરતા, આ આપણો સંઘ જે છે, જો એને આગળ વધારવો હશે તો એવરીબડી શુડ કોન્ટ્રીબ્યુટ પોતાના લેવલનું, જે તમે કરી શકો. અને સંઘના કામની અંદર કંઈ કરવું હોય તો અહંકારને વચ્ચે નહીં લાવવું, મહેરબાની કરીને ઈગોને વચ્ચે નહીં લાવવું. આ દરવાજાની અંદર એન્ટર થાવ ને તો ત્યાં બાર સૂજ ઉતારો છો ને, ત્યાં તમારે ઈગો ઉતારી દેવાનો. તમે જયારે જશો ને તમને પાછું ત્યાં જ મળશે, કોઈ લઈ નહીં જાય, ચિંતા નહીં કરતા. આ તો અમેરિકા છે, ઇન્ડિયામાં તો હજુ કોઈ લઈ બી જાય તમારે ચિંતા કરવી પડે, અહીંયા જરાય ચિંતા નહીં કરતા. તમારો ઈગો, અહંકાર, ઈર્ષ્યા જે કંઈ હશે ને, જ્યાં મૂકેલા હશે ત્યાંથી તમને એઝ ઇટ ઇઝ મળશે, કદાચ થોડું ઉમેરાશે એની અંદર, પણ એમાંથી તો ઓછું નહીં થાય. આટલું તો કરો આપણે કે આ અહીંયા આવીને અહીંયા અંદર એન્ટર થયા પછી ઊંચા અવાજે નહીં બોલવાની, આટલું ન કરી શકીએ આપણે? વ્યક્તિગત રીતે આપણે નક્કી કરીએ, કમિટી વાળા ઠરાવ કરે કે ન કરે, કે તમારે કમિટીમાં આવો ઠરાવ થવો જોઈએ, પણ કમિટી વાળા કરે કે ન કરે, કારણ કે કમિટી વાળા શું કરતા હોય છે ખબર હોય છે તમને? મને એક જણાએ બહુ સરસ કહ્યું કે કમિટીનો અર્થ ખબર છે તમને? મેં કીધું ના. મેં કીધું મારું જ્ઞાન વધારે તો સારું, મારું જ્ઞાન બહુ ઓછું છે. કે કમિટી એટલે કમ ઈટ એન્ડ હેવ એ ટી અને જતા રહો બસ, કમ ઈટ અને હેવ એ ટી એન્ડ ગો. કમિટી આ જ કરે, બીજું કંઈ ન કરે. કમિટી હોય એટલે ચા તો હોય, ખાવાનું બી હોય, નાસ્તો બી હોય, હેવેટી કઈ કરવાનું જ નહીં ને, કઈ કરીએ તો પ્રોબ્લેમ થાય, કઈ કરો જ નહીં કઈ પ્રોબ્લેમ જ ના થાય. જેને કશું કરવું જ નથી એને પ્રોબ્લેમ શું? કઈ પ્રોબ્લેમ નહીં. આપણે તો કઈ કરવું છે એટલે યશુ વિજયજી મહારાજ આપણને એટલા માટે કહે છે, ઉચિત વ્યવહાર દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજાતમાં જાણ રે, ઉચિત વ્યવહાર અવલંબને એમ કરી સ્થિર પરિણામ. ઉચિત વ્યવહારનું અવલંબન, જે વખતે જે ઉચિત કર્તવ્ય છે એને ઔચિત્ય કહેવામાં આવે છે, એનું અવલંબન. અવલંબન એટલે એનો સહારો લઈ લેવો, એનો સપોર્ટ લઈ લેવો, એક સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરો. આપણી પોતાની જાતને સારા વિચારોમાં રાખવા માટે એક સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરીને, આ સપોર્ટ સિસ્ટમ છે કે આપણે સંઘની અંદર ચલો આપણે કામ નથી કરી શકતા, આપણી પાસે સમય નથી, તો આપણે કોમેન્ટ બી નથી કરવી, વી ડોન્ટ હેવ એની રાઇટ ટુ કોમેન્ટ. કોઈ પૂછે તો રસ્તો બતાવી દેવો કે ભાઈ મને આવું લાગે છે, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ ટુ, આમ કેમ કર્યું ને, આમ કેમ કરો ને, આમ કેમ ન કરો, તમને હુ આર યુ ટુ ડિસાઇડ ઓલ ધીસ થિંગ્સ. આવું બધું કરીને શું મળશે? તમારો કશાય વસે, એનો કશાય વસે, સોલ્યુશન નહીં આવે. સોલ્યુશન, વેન યુ ડોન્ટ નો લિસ્ટ અબાઉટ પ્રોબ્લેમ, યુ કેન સજેસ્ટ મોર અબાઉટ સોલ્યુશન. એવા સોલ્યુશન તો ઘણા બધા સજેસ્ટ કરશે, ફાયદો કોને થશે? તમને કઈ ફાયદો થાય છે? નથી થતો. સમાજને થાય છે? નથી થતો. અને એકબીજાના માટે ગ્રજી સુભા થાય છે, એકબીજાના માટે પ્રેચ્યુડિસી ઉભી થાય છે, અને ભાઈ સંભાશ્રીને આવશે એટલે મિચ્છામી દુકડમ, મિચ્છામી દુકડમ કરશું. એ મિચ્છામી દુકડમનો અર્થ શું છે? આપણે સંભાશ્રીને શું માની લીધું છે કે સંભાશ્રી પ્રતિક્રમણ કર્યું, મિચ્છામી દુકડમ કર્યું એટલે આવનારા એક વર્ષ માટે જૈન તરીકેનું લાયસન્સ રિન્યુ થઈ ગયું આપણું, આપણે એવું માની બેઠા. આ દેરાસરમાં પ્રવેશ કરીએ, આ પ્રભુનું મંદિર છે, પ્રભુનું ઘર છે. આપણે ભલે અહીંયા બેઠા છીએ, પ્રભુના ઘરમાં બેઠા છીએ, કોઈના ઘરે જઈએ તો એ ઘરની ડિસિપ્લિનને આપણે ઓબ્ઝર્વ કરવી પડે. એ ઘરમાં કોઈ બીમાર હોય તો આપણે મુઆબૂમ ન કરાય. એ ઘરમાં કોઈ સામાયિક લઈને બેઠું હોય તો આપણે બી જે છે ડિસિપ્લિનમાં રહેવું પડે. આ ઘરમાં પ્રભુ ધ્યાનસ્થ વિતરાગ મુદ્રામાં બેઠેલા છે, અહીંયા આપણાથી રાગદ્વેષ ન કરાય. અહીંયા જો રાગદ્વેષ કરીએ તો આ વિતરાગની આશાત ના કહેવાય. ખાવા પીવાનું અંદર લઈ આવીએ તો એના માટે આશાત ના. અહીંયા બોર્ડ મારેલું છે કે ડ્રિંક અને ફૂડ આ એરિયાથી આગળ નહીં લઈ જવાનું. ગુસ્સો લઈ જવાનો વાંધો નહીં, એ બી બોર્ડ મારો ને અહીંયા આગળ, કે ગુસ્સો અને ઈગો આ એરિયાથી આગળ નહીં લઈ જવાનો, પ્રેચ્યુડિસી આ એરિયાથી આગળ નહીં લઈ જવાની. ધેર શુડ બી ઓલસો ધેર. ફૂડના માટે રિસ્ટ્રિક્શન કર્યું, મૂડના માટે રિસ્ટ્રિક્શન કરો. ઇફ યુ કમ હિયર ધેન કમ વિથ પ્લેઝન્ટ મૂડ, મેક યોર મૂડ પ્લેઝન્ટ. હવે જુઓ, બધાને એમ થાય છે કે આ તારા માટે કહેવાય છે, જો આ તને કહે છે, બધા એકબીજાને ઈશારો કરે છે, અને આ ઈશારાની ભાષા છે, હું સમજી શકું છું. ઈશારો કો અજર સમજો, પણ હું રાજ કો રાજ રહે, હું રાજ રહેવા દઉં છું, બોલતો નથી. હું સમજી શકું છું, હું એટલો બધો બુદ્ધુ નથી, થોડોક શું કરો. એટલે હું જણી તેમ કહેતો હોઉં છું, ડોન્ટ ટ્રાય ટુ ફૂલ મી, આઈ એમ ટુ સ્ટુપિડ. સમથિંગ વી હેવ ટુ ડુ, એટ લીસ્ટ ફોર અવર સેલ્ફ, વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ અવર સેલ્ફ. આપણે કરીએ, આપણે આપણો પોતાનો એટીટ્યુડ એવો એક બનાવીએ. અને આખા સંઘના માટે ખૂબ પ્રેમનો ભાવ, કરુણાનો ભાવ, આ મારો સંઘ છે, મારા પ્રભુનો સંઘ છે, આવો ભાવ આપણે પેદા કરવો જોઈએ. આપણો પરિવાર છે, આ એક પરિવાર છે. એમ કરી સ્થિર પરિણામ રે, પરિણામ, પરિણામ એટલે હૃદયના ભાવો, હૃદયનો એટીટ્યુડ, એને સ્થિર કરવાનો છે, બેલેન્સ, સમતાનો ભાવ સ્થિર થવો જોઈએ. સમતા આપણો એટીટ્યુડ બનવો જોઈએ, કારણ કે ભાવીએ શુદ્ધ નય ભાવના પાવ નાશય તણુ ઠામરે. શુદ્ધ નય, આ શુદ્ધ નયની જે વાત કરીએ છીએ ને, યશો વિજયજી મહારાજે વાત કરી, શુદ્ધ નય એટલે તમે જયારે કષાય ભાવથી મુક્ત બની જાઓ છો, કષાય ભાવથી અલગ થાઓ છો, એ તમારો શુદ્ધ નય છે, એ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. થોડી ક્ષણોના માટે પણ તમે સ્થિર બની જાઓ એની અંદર, કારણ કે એનાથી શું થશે, પાવ નાશય તણુ ઠામરે, એ સ્થાન છે. પાવ નાશે એટલે પાપોનો નાશ કરનાર, પાવનો અર્થ અહીંયા પાપ કરેલો છે, મિસપ્રિન્ટ નથી, ઓરિજિનલમાં પાપ શબ્દ, પાવ શબ્દ જ છે. પ્રાકૃતની અંદર પાપનું પાવ થઈ જાય છે, સવ પાવક પણાસણો આપણે કહીએ છીએ ને, બધા પાપોનું નાશ કરનાર પાવ, પાવ નાશે તણુ ઠામર. ઉચિત વ્યવહાર અવલંબન ને ભાવીએ શુદ્ધ નય ભાવના, દરેક જીવાત્માનું સ્વરૂપ જે છે શુદ્ધ છે. શુદ્ધ નયની જે વાત કરી છે કે શુદ્ધ આત્મ સ્વરૂપની વાત એટલા માટે કરી છે કે આપણને જીવાત્મા માટે કશાય ન જાગે, ક્રોધ ન જાગે, અહંકાર ન જાગે, ત્યારે એના શુદ્ધ આત્માની વાત કરવાની છે. માત્ર ને માત્ર શુદ્ધ આત્માની વાત કરીએ અને પછી એના વ્યવહાર ઉપર આપણે કોમેન્ટ કરીએ તો એ શુદ્ધ આત્માની વાત આપણે કરતા નથી, એ તો ચીટિંગ છે આપણી જાતની સાથે. વાત કરીએ છીએ શુદ્ધ આત્માની અને જોઈએ છીએ અશુદ્ધ આત્માઓને, આત્માઓની અશુદ્ધિ દેખાય છે. વાત કરીએ છીએ તો આત્માઓની શુદ્ધિ પણ આપણને દેખાવી જોઈએ કે દરેક જીવાત્મા શુદ્ધ છે. એટલા માટે ઈશ્વરજી પછી કહે છે કે આપણે આપણી જાતને એક મેસેજ આપવાનો છે, દેહ મન વચન પૂદગલ થકી કર્મતી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે, ચેતન જ્ઞાન અજ વાળીએ ટાળીએ મોહ સંતાપ. દેહ મન વચન પુદગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે, યુ આર સેપરેટ. જ્યારે શાંત પળોની અંદર એકલા બેઠા હો એ વખતે પોતાની જાતની સાથે થોડીક વાત કરો, જાતની સાથે વાત કરો, જસ્ટ ટ્રાય ટુ મેક ડાયલોગ વિથ યોર સેલ્ફ. જ્યારે તમે એકલા હો, તું યુ આર સેપરેટ, તું કર્મોથી સેપરેટ છે, તું દેહથી સેપરેટ છે, તું મનથી સેપરેટ છે, વૈભવથી ધન વૈભવ કશું જ નથી. પ્રસમૃતિ ગ્રંથની અંદર ઉમા સ્વાતીજીએ ચિંતન કરવા માટેની એક ખોરાક, એક લાઈન એમને બનાવી આપી, અન્યોહમ, હું અલગ છું સેનાથી, અન્યોહમ સ્વજનાથ વિભવાત પરિજનાથ શરીર કાચે, હું સ્વજનોથી અલગ છું, પરિજનોથી સગા સંબંધીઓ મિત્રોથી અલગ છું, વૈભવથી અલગ છું, આ શરીરથી પણ હું સેપરેટ છું. એવી ક્ષણો જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ અને પરમાત્માની સામે બેસીએ ત્યારે માત્ર ને માત્ર હું પરમાત્મા સ્વરૂપ છું, આ મને મેસેજ આપે છે પરમાત્માની સ્થિતિ, વિદરાગ સ્વરૂપ પરમાત્મા, હું કશાની સાથે જોડાયેલો નથી. જ્યારે હું કશાની સાથે જોડાયેલો જ નથી તો શા માટે બીજાના વર્તનથી મારું દિલ દુખાય છે? બીજાના વર્તનના માટે શા માટે મારા મનની અંદર પ્રેજ્યુડિસ ક્રિએટ થાય છે? શા માટે? મનને ટ્રેન કરવાનું છે, મનને સમજાવવાનું છે, આ એક આંતરિક સ્થિતિનો અનુભવ કરવાનો છે. અને તો શું હું અલગ છું? તો હું છું કોણ? મારું સ્વરૂપ કેવું છે? હુ એમ આઈ? જાતને પૂછો, હુ એમ આઈ, હું કોણ છું? ત્યારે જવાબ મળશે. અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ. અક્ષય, કશું જ નષ્ટ થવાનું નથી. જ્યાં સુધી આપણી પ્રસન્નતા, આપણો આનંદ, આપણી ખુશી ડિસ્ટર્બ થાય છે તો સમજવાનું કે હજુ આપણે આત્માની વાત કરવા માટે લાયક નથી, હજુ પૂતગલ ભાવમાં જ છીએ. નષ્ટ કોણ થાય છે? પૂતગલ નષ્ટ થાય છે, આત્મા નષ્ટ થતો નથી. એ સ્થિતિ છે નથી, તો એ સ્થિતિ તરફ જવાનું છે. અકલંક, કોઈ તમને ડિસ્ટર્બ કરી શકે એમ નથી, એના પર કોઈ આવરણ લાવી શકે એમ નહીં. દુનિયાની કોઈ તાકાત આવરણ ન લાવી શકે. તમે શા માટે માનો છો કે આને મારું અપમાન કર્યું? શું કરવાનું છે? કોઈ અપમાન કેવી રીતે કરી શકે? તમે તો અકલંક છો, તમારા ઉપર કોઈ નાનકડું પેઇન્ટ પણ કરી શકે એમ નથી. તમારો આત્મા એવો છે, આકાશના ઉપર કોણ પેઇન્ટ કરી શકે? કોઈ ન કરી શકે. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છે, ચિદાનંદ. જ્યારે પણ ડિસ્ટર્બ થાઓ બીજાના શબ્દોથી, બીજાની વાતોથી, બીજાના વર્તનથી, એ વખતે અંદરને એક મેસેજ આપવાનો, હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ, હું શિવ છું, આનંદ રૂપ છું, ચિદાનંદ રૂપ છું અને પરમેનન્ટ છું, શિવ છું, મંગળમય છું. શિવ એટલે મંગળ, અશિવ એટલે ઉપદ્રવ. આપણે મોટી શાંતિમાં બોલીએ છીએ ને, અશિવો સમમ શિવમ ભવંતુ સ્વાહા, બધા અશિવ દૂર થઈ જાય એવી કલ્પના કરીએ છીએ મોટી શાંતિમાં. તો શિવ એટલે મંગળ, આપણે પોતે જ મંગળ સ્વરૂપ છે. શિવોહમ, હું જ શિવ છું, મારાથી બહાર કોઈ શિવ નથી. આવો ભાવ અંદરમાં પેદા કરવો પડે. એ ભાવ ક્યારે પેદા થાય? પીછાથી આપણી જાતને સેપરેટ, અને સેપરેટ રાખવા માટે શું કરવું? આપણે માનીએ છીએ કે બહુ અઘરી વસ્તુ છે, સાચી સાચી અઘરી વસ્તુ છે, પણ શરૂઆત કરી શકાય. શરૂઆત આ રીતે કરાય. પહેલા પ્રારંભિક સ્ટેજમાં, એલિમેન્ટરી લેવલ ઉપર, બીજાના શબ્દો આપણને ઘા ન પહોંચાડે એવું નક્કી કરો. કોઈના શબ્દોથી ઘવાવાનું નહીં. એને કહ્યું, એની પાસે આવી જ ભાષા છે, આવા જ શબ્દો છે, તો એ યુઝ કરે. તમારે એના શબ્દો જોઈએ છે તો લો, તમે ન જોઈએ તો પાછું આપી દો. આપણે ત્યાં એક સિસ્ટમ છે, કોઈ ગિફ્ટ આપે આપણને, આપણે ઇન્ડિયન મેન્ટાલિટી કીધી, બધું ભેગું કરતા જાઓ, કોઈને ના પાડી ન શકીએ આપણે, અને ભેગું કરીને પછી કેટલાક લોકોના, બીજું બધું તો ઠીક છે, બીજું બધું બહુ વ્યવસ્થિત હોય, પણ લોકોના મંદિર જુઓ ને તમે, ત્યારે તમને ખબર પડે કે આ લોકો કેટલા વ્યવસ્થિત છે. મંદિરમાં કશું વ્યવસ્થિત ના હોય, દુનિયાભરના ભગવાનને ત્યાં ભેગા કરેલા હોય. એક તો વિશ્વ ધર્મ પરિષદ ઘણી વખતે, તો આમ ઓલ ઇન્ડિયા રિલિજિયસ કોન્ફરન્સ, બધા જ ભગવાનો પછી ગમે તેમ મૂકેલા હોય. અરે તમે ભગવાનને રિસ્પેક્ટ તમને છે, આદર છે, તો ક્યારેક બેસીને થોડીક સાફસૂફી તો કરો, થોડીક વ્યવસ્થા તો કરો. તમે ક્યારેક કમ્પેર કરો તમારું ક્લોઝેટ કેવું છે અને ભગવાનનું ઘર કેવું છે. ઇફ યુ આર ફીલ ઓકે ધેન નો પ્રોબ્લેમ. આ તો કોઈએ કઈ પ્રભાવના આપી, લઈ લીધી, ક્યાં મૂકવાની? દેરાસર મંદિરમાં મૂકી દો. આ તો અહીંયા અમેરિકા, ઇન્ડિયામાં તો ન ગમતું તો દેરાસરમાં જઈને મૂકી આવે, ચૂપચાપ વેલા જઈને મૂકી આવે, સવારના પોરમાં કઈ ખબર ન પડે. કારણ કે ઇન્ડિયાના મંદિરમાં પણ હવે બોર્ડ મારેલા હોય છે કે ટ્રસ્ટીઓની રજા છે, કોઈએ કઈ મૂકવું નહીં. હવે ટ્રસ્ટીઓની રજા લેવા ક્યાં જઈએ અમે એના ઘરે વળી? એટલે ઈગો અહીંયા નડે છે એવું નથી, ઈગો ત્યાંય નડે છે. અમે અહીંયા મૂકી બોર્ડ માર્યું છે. તમે વિચાર કરો, આ બોર્ડ શું કામ મારવું પડે છે? ઇટ ઇઝ શેમ ફોર અસ. આપણા સંઘના માટે, લોકોના માટે, આપણે એવું કરતા શું માટે મૂકવું પડે નું બોર્ડ? આવી ડિસિપ્લિન આપણે ન રાખી શકીએ? કોઈ ચર્ચમાં તમે આવું બોર્ડ જોયું છે? જોયું છે ક્યાંય? આપણા ધર્મસ્થાનો શા માટે? વી આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. શા માટે આવું બોર્ડ મારવું પડે છે? ઇન્ડિયાની અંદર છે. એટલે હું તો એક ઇન્સ્ટિટ્યૂટમાં વચ્ચે હતો, તો મેં તો આવી એક સિસ્ટમ ડેવલપ કરી. મેં કીધું કોઈની પણ પાસે ઘરે કોઈ પણ પુસ્તકો વધારે હોય અમને આપો, અમે પ્રોજેક્ટ બનાવ્યો, તમારે ન જોઈતો તમને આપી દો, વી વિલ મેક અધર અરેન્જમેન્ટ. અમે શોર્ટિંગ કરશું એનું, જે પુસ્તકો સારા છે એને લાઇબ્રેરી માટે બીજી લાઇબ્રેરી જોઈતા હશે તમે મોકલી આપશો, અથવા ફાટી ગયા છે તૂટી ગયા છે અમે રિસાયકલમાં અમે મોકલી દઈશું, ચિંતા નહીં કરો અમને આપી દો તમે. આપણે જ્ઞાનનું કામ છે. આપણા સંઘની અંદર વર્ષે દાડે જે છે ને એક ગ્રુપ બનાવવું જોઈએ નાનકડું 5-10 જણનું, અને આવું એક કામ કરવું જોઈએ. અને આપણે એવું એક પ્રોજેક્ટ કરો કે કોઈના પણ ઘરમાં વધારે પુસ્તકો છે, વધારે ફોટાઓ છે, તમારે નથી જોઈતા બધા અમને આપી દો, અમે શોર્ટ આઉટ કરશું અને અમે એ ફાટેલું તૂટેલું જે કંઈ હશે અમે રિસાયકલમાં મોકલી દઈશું. એ આશાતા નથી થતી, ઇનડિરેક્ટલી એ જ્ઞાનની ઉપાસના છે. તમે સહાયક બનો છો, નહીંતર એ લોકો ગમે ત્યાં નાખશે, ગમે તે કરશે. આપણે આ રીતે પણ આપણે સહાયક બની શકીએ. આપણું શુદ્ધ આત્મસ્વરૂપ આનંદિત રહેતા શીખો. મુખ્ય વસ્તુ એક જ છે, કોઈના શબ્દોથી ગવાવાનું નહીં. પહેલી વસ્તુ, આત્મા આત્માની વાત કરીએ છીએ તો આત્મા પહેલા આટલું તો કરો, પહેલા મન જે ગવાય છે એનાથી તો બહાર આવો. આત્માની વાત તો બહુ દૂર છે. બુદ્ધિ ગવાય છે, મન ગવાય છે, અહંકાર ગવાય છે આપણો, આત્મા તો બહુ દૂર છે. પણ લોકોને દૂરની વાતો કરવાની આદત પડી ગઈ છે. માણસો એકબીજાના ઘર સુધી જઈ શકતા નથી અને ચંદ્રમા ઉપર જવાના બુકિંગ કરાવે છે. અમેરિકામાં તો બુકિંગ થાય છે ચંદ્રમા ઉપર જવાના. માણસનું ઘર જે લોકો બુકિંગ કરાવે છે એનું ઘર ચંદ્ર ઉપર થાય કે ના થાય, પણ જે બુકિંગ કરે છે એનું તો ઘર અહીંયા ચંદ્ર જેવું થઈ જાય છે. એટલું તો થઈ જાય. પહેલા નક્કી કરો કે મારે મારા મનને, મારી લાગણીઓને, જે ઇમોશન્સ છે, જે સેન્ટિમેન્ટ્સ છે આપણા, એને હર્ટ નથી થવા દેવી. અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે. આ અધ્યાત્મનું પહેલું પાયું છે, પહેલો પાયો છે. પહેલા જ્યાં છો તમે ત્યાં આનંદ થઈને આનંદિત જીવતા શીખો. જો વિચાર કરજો, મોક્ષમાં જવાની બહુ ઉતાવળ કરતા નહીં. જો હોય ઉતાવળ તમને તો વિચાર કરજો, મોક્ષમાં અનંત આત્માઓ છે, અનંત આત્માઓની સાથે રહેવું પડશે. અહીંયા એક બે જણની સાથે રહેતા રહેતા જે છે ને પરસેવો છૂટી જાય છે. રોજ વિચાર આવે છે કે આની સાથે નથી જીવવું, હવે બહુ થઈ ગયું, આટલા વર્ષો કાઢ્યા હવે નીકળી શકે એમ નથી, ચાલો જલ્દી જિંદગી પૂરી કરો ગમે એમ. તો પછી કે આ ભાવમાં મળ્યા આવે, આવતા ભાવમાં દેખાતા નહીં. માંડ માંડ આ ભાવની અંદર કાઢ્યો, જન્મારો ગાળ્યો જાણે ઘોર કારાવાસમાં. ગઈકાલે જ આપણે ગાયું હતું, ત્યાં અનંત સિદ્ધ આત્માઓની સાથે અનંત અનંત આત્માઓ છે, ઇન્ફિનિટ સોલ છે. યુ કેન નોટ ઇમેજિન, યુ કેન નોટ કાઉન્ટ. અહીંયા તો 2-3 જણની સાથે. જો મોક્ષમાં જવું હોય તો અહીંયા જેની સાથે જીવો છો એની સાથે આનંદથી જીવવાની આદત પાડો. પહેલા એક જણ સાથે તો આનંદથી જીવી બતાવો, પછી વધારે સાથે આનંદથી જીવવાની વાત કરશું. પણ લોકોને અહીંયા આનંદથી જીવવું નથી અને મોક્ષની વાતો કરવી છે, મોક્ષમાં જવાની ઉતાવળ છે. તમારું સ્વરૂપ છે આનંદ. યોર નેચર, યુ આર અબોડ ઓફ બ્લીસ, નોલેજ એન્ડ ટ્રુથ. યુ જસ્ટ રિયલાઇઝ વિદ ઇન યોર સેલ્ફ. ટ્રુથને રિયલાઇઝ કરો, બ્લીસને રિયલાઇઝ કરો. આ તમારું પોતાનું ચિદાનંદ. એ વખતે મેસેજ આપવાનો, ચિદાનંદ રૂપ શિવો, હું શિવ છું, હું આનંદમય છું, હું પ્રસન્નતામય છું, મારે પ્રસન્ન રહેવાનું છે. સવારના પોરમાં ઉઠીને મેસેજ આપો, એક પ્રયોગ કરો. મેં તમને પહેલા પણ પ્રયોગોની વાત કરેલી હતી, એક્સપેરિમેન્ટની વાત કરેલી હતી. એક નાનકડો એક્સપેરિમેન્ટ એ કરો, અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો, આજે મારે માત્ર ને માત્ર આનંદમાં રહેવાનું છે. જરા ઉપર સ્માઈલ, પ્રસન્નતા, કોઈ પણ વાત હોય હળવાશથી લેવાની, કોઈ પ્રોબ્લેમ બી આવે તો બસ. પ્રોબ્લેમ પ્રોબ્લેમ કેમ લાગે છે? કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરતી વખતે બીજાને બ્લેમ કરવાનું છોડી દો. આપણે તો પ્રોબ્લેમ છીએ, પ્રોબ્લેમ નહીં થવાનો, બ્લેમને દૂર કાઢવાનો. કોઈને બ્લેમ ન કરો, પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે. બેલેન્સ, પ્રસન્ન, મારે આજે પ્રસન્ન રહેવું છે. અને એના માટે બીજો ઉપાય કરવાનો, આજે મારે ગુસ્સો કરવો નથી. પણ કોઈને કહેવાનું નહીં હો કે આજે હું ગુસ્સો કરવાની નથી, નહીં તો પરીક્ષા વધારે થશે પછી. આ તો કેટલાક લોકોને પરીક્ષા કરવાની આદત હોય, એટલે હું તમને પહેલા જ કહી દઉં, નક્કી કરવાનું પણ કહેવાનું નહીં, એ સિક્રેટ રાખવાની આપણે. અને કદાચ એવી પરિસ્થિતિ આવી ગુસ્સો કરવા માટે, કેટલાક લોકોને હળી કરવાની ટેવ હોય. પણ ગુજરાતીમાં કહીએ ને તો પેલા પિન મારતા હોય લોકો. આપણે અહીંયા બિપિનભાઈ છે એ નથી મારતા, પણ આપણે તો વાત કરું છું કે કેટલાક લોકો જે છે ને એ પિન મારતા હોય છે. એ બિપિનમાં બી તો મારામાં પણ છે, એટલે મને, હું ત્યાંથી નીકળ્યો ને ડેટ્રોઇટથી, મને પૂછ્યું તમને લેવા કોણ આવવાનું છે. મેં કીધું એક બીબીને લેવા માટે બીજા બીબી આવવાના છે, ભદ્રભાવને લેવા માટે બિપિનભાઈ આવવાના છે, એટલે ડબલ બી થઈ ગયા ને. અને ઇન્ડિયાની અંદર એક ડબલ બી સાબુ બહુ પ્રખ્યાત છે. એટલે કોઈને હળી કરવાની ટેવ હોય તો આપણે એના શિકાર નહીં થવાનું. જસ્ટ કામ એન્ડ ક્વાઇટ. કદાચ એવી પરિસ્થિતિ આવી, કોઈ કઈ કોમેન્ટ કરી, કોઈ કઈ કીધું, બસ એ જ આપણી પરીક્ષા છે, એ જ આપણી એક્ઝામ છે એ વખતે. આજે તો મારે ગુસ્સો નથી જ કરવો. અથવા ચલો એને આપણે નાનું રૂપ કરીએ. આજે જ્યાં સુધી ઘરમાંથી એક વ્યક્તિ બહાર ન નીકળે ત્યાં સુધી ગુસ્સો નથી કરવો. એવું કરી શકે ને? કોઈને ઓફિસ જવાનું હોય, ગુસ્સો ક્યારે થાય? જનરલી ઓફિસ જવાનો ટાઈમ હોય, દોડાદોડ હોય, ભાગમ ભાગ હોય, એક વખતે ગુસ્સો આવતો હોય આપણને, એ વખતે ગુસ્સો નહીં કરવાનો. પછી એ જતા રહે, પછી એકલા એકલા ગુસ્સો કરવાની વાંધો નહીં, જેટલો કરવો એટલો કરવાનો. આપણી જાતને ટ્રેન કરવી પડે, આપણે પ્રયોગ કરવા પડે. આપણે કશાયોથી મુક્ત બનવા માટે આ બધા પ્રયોગો આપણને જે છે ને, નાના નાના પ્રયોગો, આ પચકાણ છે. આ પણ પચકાણ છે. આપણે એક કલાકના ખાવા પીવાના પચકાણ કરવાનું સાંભળ્યું છે, એની આદત છે આપણે. બે કલાક સુધી ખાવું નહીં, પીવું નહીં, તો બે કલાક સુધી ડિસ્ટર્બ નહીં થવું, એવું પચકાણ ન કરી શકીએ આપણે. માત્ર ખાવું પીવું નહીં, બે કલાક સુધી હું ડિસ્ટર્બ નહીં થાઉં કોઈના શબ્દોથી. કોઈ ફોન આવ્યો, કોઈ કંઈ કહી દીધું, આપણને ખબર નહીં કોનો ફોન આવશે, આવ્યો, ડિસ્ટર્બ નહીં થવાનું, કંઈ વાંધો નહીં. ન સાંભળવું હોય, ન કરું, વાત કરું, હું પછી વાત કરીશ તમારી જોડે, કરીને ફોન મૂકી દેવાનો, પણ ડિસ્ટર્બ થવાનું નહીં. અને એ વખતે આપણી જાતને જોવાની, વોચ કરવાની કે મારી લાગણીઓ, મારું અંદરનું તંત્ર કેટલું ડિસ્ટર્બ થયું છે. કારણ કે એક સ્પષ્ટ મેસેજ, આ બધું સેનાથી થાય છે, સેનાથી, શા માટે ગુસ્સો આવે છે, શા માટે કોઈ વ્યક્તિ આપણને ડિસ્ટર્બ કરે છે, એની વાત કરે છે. 25મો શ્લોક છે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ ચલધી વેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતા દ્રષ્ટિ સ્થિર મેલ રે. કર્મથી કલ્પના ઉપજે, આ બધી કલ્પાઓની જાળ જે છે કર્મના કારણે, તમે જે એક્શન કરો છો, કર્મ એટલે અહીંયા એક્શનના અર્થમાં પણ છે, ધ વે યુ એક્ટ ઇટ વિલ રિએક્ટ. આપણી પાસે એ જ આવે છે કે જે આપણે કરેલું છે, આપણે ક્યાંક ડિપોઝિટ કર્યું છે, અને જ્યારે તમે ડિપોઝિટ કર્યું છે ત્યારે મેચ્યોરિટી ડેટ ઉપર સાઇન કરી છે તમે. મેં કોઈનું બગાડ્યું નથી તો મારું શું કામ બગડે છે? કારણ કે અત્યારે નથી બગાડ્યું, ક્યારે બગાડ્યું હશે? કોક જન્મની અંદર ત્યારે મેચ્યોરિટી લખેલી છે કે આવનારા જન્મની અંદર આ દિવસોમાં જ આ તકલીફ આવશે. આપણે જો કર્યું નથી તો દુનિયાની કોઈ તાકાત તમને દુખી કરી શકતી નથી. એક સમજો, તમારી રજા વગર કોઈ તમને દુખી નથી કરી શકતું. જ્યારે કોઈ દુખી કરે છે તમે રજા આપો છો, તમે કન્સેન્ટ આપો છો, ઇટ્સ ઓકે, કમ, નહીં તો બહાર જ રહેવા દો, એને એલાઉ જ ન કરો. આઈ ડોન્ટ વોન્ટ, એટલે હું તમને જે કહેતો હતો ને, આપણા ઘરને જો ગોડાઉન ન બનાવવું હોય, મંદિરને ગોડાઉન ન બનાવવું હોય તો ના પાડતા શીખો. બહુ રિસ્પેક્ટફુલી આપણે લઈ લઈએ છીએ વસ્તુ, કોઈ ભગવાનની મૂર્તિ આપીને, કોઈ નાનીકું કંઈ આપ્યું ને લઈને પછી મૂકી દઈએ, પછી સાર સંભાળ લેવાની, સાફ સુથરી રાખવાની આપણને તેવડ નથી. ના પાડો. હું તો, મને કોઈ આવી ગિફ્ટ આપે, હું હાથ જોડીને ના પાડું. કદાચ એને ખરાબ લાગે તો લાગે, એ એનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. મારે રાખવી ક્યાં? કારણ હું આશાતામાં માનું છું, હું મારા મનને એ રીતે સમજાવું, હું એને સમજાવવાની કોશિશ કરું જે હું લેતો જ નથી, મને આગળ કરતા જ નહીં વસ્તુ લેવાનું, હું કોઈને આપતો બી નથી. ઉધોકા લેના નહીં, માધોકા દેના નહીં. ઉપયોગી બને એવી વસ્તુ આપો. કારણ કે આપણે આશાતાનો કન્સેપ્ટ છે, એક તો ભગવાન માટે રાખ્યું હોય આટલું નાનું કબાટ, પાછું આટલા મોટા ઘરની અંદર ભગવાન માટે જગ્યા કેટલી, આટલી નહીં, એટલે બધું ભરવાનું. એક જ પ્રતિમા રાખો, સુંદર પ્રતિમા, આંખો ઠરે, તમારો ચહેરો ઠરે, બેસીએ તો આપણને ગમે, ભગવાન જોવા ગમે, નહીં તો અહીંયા ભગવાન, અહીંયા ભગવાન, અહીંયા ભગવાન. મારે એક, મારી સ્ટુડન્ટ એટલે પરિવાર બહુ પરિચિત પરિવાર, એને ત્યાં મારે પૂજન ભણાવવાનું હતું તો હું ગયો, તો એને ત્યાં હું સ્વાધ્યાય બી મેં વર્ષો સુધી કરેલું હતું, એટલે એ દીકરાની બહુ આવીને મને કહે કે સાહેબ જરા અહીંયા હોય, એક વાત કહું તમને, આ અમારું મંદિર છે, તમે જરા બાપાજીને કહો ને, કેટલા બધી મૂર્તિઓને, કેટલું બધું, આટલી બધી મૂર્તિઓ હોય તો આ ભગવાનને ગળદી ન લાગે? એમને ભીડ ના લાગે. આપણે બધા ઘણા બધા ભેગા થઈ જાય, આપણને ભીડ લાગે, ભગવાનને ભીડ ના લાગે. તમે કઈ કોને પપ્પાજીને? હું કહીશ. તમારી આંખો કેવી રીતે ઠરે ત્યાં આગળ, મન લાગે કેવી રીતે? એક જ ભગવાન હોય. ગઈકાલે કોઈને મને ઇન્ડિયાથી ફોન આવ્યો હતો કે અમારે ઘરમાં નાનકડું દેરાસર બનાવવું છે, તો કેવી રીતે બનાવવું છે એ મને પૂછતા હતા. તો મેં સમજાવ્યું કે અમારે ત્રણ ભગવાન લાવવા છે, પાંચ દેવી દેવી લાવવા છે. મેં કીધું આટલું બધું લઈને શું કરવું છે? ટાઈમ કેટલો છે? પછી રોજ બધાને કેટલો સમય આપશો તમે? કલાક તમને કાઢી શકશો રોજ? ના ના, એ તો આપણે બિરાજમાન કરી દેવાના. બિરાજમાન કરી દેવાના એટલે એક એક બાર ક્યાંક અકળી જાય, બિરાજમાન કરી દેવાના આપણે. આવું કઈ હોય કે નહીં? જો દર્શન કરવા પડે, એના જાપ કરવા પડે રોજ આપણે. મેં કીધું એના કરતા એક જ ભગવાન રાખો. એક ભગવાન શેના માટે રાખીએ છીએ ઘરમાં? ધ્યાનના માટે. આપણું મન અસ્વસ્થ જ્યારે બી બને ત્યારે પ્રભુ પાસે બેસીએ તો આપણને શાંતિ મળે, શાતા મળે. ઘરમાં ભગવાન હોય તો એક બળ મળે, મારા ઘરમાં ભગવાન છે. ખોટું કરતા પણ અચકાઈએ, આ ઘરમાં ભગવાન છે. ઘર દેરાસરોની પ્રથા જે હતી એની પાછળનું કારણ આ હતું. માણસના મનમાં એક રે જવાબદારી, મારા ઘરમાં પ્રભુ છે, અહીંયા હું ખોટું કરી ન શકું. અને જરા કંઈક અસ્વસ્થ થાય, કંઈ પણ ખરાબ વિચાર આવે, ત્યાં જઈને બેસે એટલે આપોઆપ બધું મન જે છે શાંત થઈ જાય. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલદી વેલર. પવન આવે અને પાણીની અંદર તરંગો પેદા થાય. જીવનમાં જે કંઈ બને છે કર્મથી, કર્મો ઓછા કરો, એક્શન ઓછી કરો, રિએક્શન આપોઆપ ઓછા થશે. તમે કોઝ પેદા કરો છો અને જ્યારે ઇફેક્ટ આવે છે ત્યારે તમને પ્રોબ્લેમ થાય છે. કોઝ વગર તો કોઈ ઇફેક્ટ આવતી નથી. તમે શા માટે કોઝ ઊભા કરો છો? એક્શન ઓછી કરો, નક્કી કરો કે આ કરવું છે કે નથી કરવું. આ કરશું તો એનું પરિણામ આવશે. પરિણામને ભોગવવાની તૈયારી છે, પરિણામને ફેસ કરવાની તૈયારી છે, ધેન યુ ડુ. રૂપ પ્રગટે સહજ આપડું, દેખતા દ્રષ્ટિ સ્થિર મેલ રે. સહજ રીતે આપણું રૂપ પ્રગટે, સહજ રીતે. આવું જયારે આપણે આપણા મનને શાંત કરીએ, પાણી શાંત જયારે બની જાય ને, ત્યારે તમે એમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો, તમારા ચહેરાને રિફ્લેક્ટ થતો જોઈ શકો. પણ પાણી ચંચળ હોય, હાલમડોલમ હોય, તો આપણો ચહેરો જોવા જઈએ તો દેખાતો નથી આપણને. રૂપ પ્રગટે સહજ આપણું, સહજ રૂપ. દેખતા દ્રષ્ટિ સ્થિર, સ્થિર દ્રષ્ટિથી જુઓ તમે, અને મેલ બધો જતો રહે પછી. અથવા તો દ્રષ્ટિ સ્થિર, ત્યાં સ્થિર દ્રષ્ટિ કરો. મેલ એટલે મૂકવાના અર્થમાંની અંદર, યુ જસ્ટ સી ધેર, મૂકવું, મેલવું, મૂકવું આપણે ગુજરાતી ભાષામાં કહેતા હોઈએ. સંસ્કૃતની અંદર એક અભિજ્ઞાન શાકુંતલ નામનો કાલિદાસનો ગ્રંથ છે, નાટક છે. કાલિદાસે નાટક લખ્યું છે અભિજ્ઞાન શાકુંતલ. દુષ્યંત અને શકુંતલાની લવ સ્ટોરી છે. દુષ્યંત જ્યારે સૌથી પહેલા કણવ ઋષિના આશ્રમમાં જાય છે, તો શકુંતલા એ વખતે ફૂલો ચૂંટતી હોય છે બગીચાની અંદર. દુષ્યંત ગુપ્ત રીતે એને જુએ છે, કારણ કે જો એ પ્રગટ થઈ જાય તો છોકરી ગભરાઈ જાય, ડરીને ભાગી જાય, એટલે જુએ છે. કાલિદાસે બહુ સરસ કલ્પના કરી છે. ત્યાં આગળ એક ભમરો એ શકુંતલાની પાછળ પડેલો છે, અને ભમરો એના ઉપર મંડરાય છે, કારણ કે એને પોતાના માતાની અંદર ફૂલ ગૂંથેલા છે. એટલે ભમરો એ ફૂલ ઉપર જવાની કોશિશ કરે છે, એને ફૂલમાંથી રસ લેવો છે, એટલે એની આજુબાજુ મંડરાય છે. અને પેલી પરેશાન થાય છે, એને બચવા માટેનો ઉપાય દેખાતો નથી. અને દુષ્યંત જે છે આ દ્રશ્યને જોઈ રહ્યો છે, અને આ ઘટનાને કાલિદાસ જે પોતાના શબ્દોમાં એને ગૂંથી. અને અચાનક એ શકુંતલાને એમ થયું, એ ઊભી રહી ગઈ. પદાંતરે સ્થિત્વા સદ્રષ્ટિક્ષેપમ, હવે એને શબ્દ કાલિદાસે ત્યાં આગળ વાપર્યો. પદાંતરે સ્થિત્વા, થોડુંક ભમરાથી અંતર રાખી શકુંતલા ઊભી રહી અને સદ્રષ્ટિક્ષેપમ, એને એની સામે ધારી ધારીને જોયું ભમરાની સામે, અને ભમરો ત્યાંથી ઉડી ગયો, જતો રહ્યો. એટલે કાલિદાસે આ ઘટનાને બહુ સરસ રીતે બતાવી. પદાંતરે સ્થિત્વા સદ્રષ્ટિક્ષેપમ, એને જે દ્રષ્ટિ નાખી જોયું થોડુંક ડિસ્ટન્સ રાખીને, સદ્રષ્ટિક્ષેપમ. આ ઘટના જ્યારે મેં વાંચી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણા જીવનમાં જ્યારે કંઈક અશુભ ઘટના બને છે, ન ઈચ્છીએ એવું બને છે, અણગમતું બને છે, એ વખતે એ ઘટનાઓને થોડીક આપણે ડિસ્ટન્સથી જોવાની કોશિશ કરીએ, એમાં ઇન્વોલ્વ ન થઈએ. અને જેવો આવે છે ઘટના સામે, એ વખતે જસ્ટ યુ સી, યુ વોચ ઇટ, ડોન્ટ બી પાર્ટ ઓફ ધેટ થિંગ, યુ જસ્ટ કીપ યોર સેલ્ફ લિટલ બિટ અવે.
It is bound to come to you. You have to face it. But little bit earlier, you just see it, you just watch it. You are separate entity. What is going to happen, that is still not happened. Still away from you. You just see it. અને એ વખતે તમે ઘટનાને જુઓ, ગુસ્સો આવે છે તો પહેલા ગુસ્સાને જુઓ, ગુસ્સો આવે છે, તમને ખબર છે, ગુસ્સો આવતા પહેલા તમારે ત્યાં નોક કરે છે. અહીંયા તો ફોન કરતા પહેલા કોઈ ફોન કર્યા સિવાય કોઈ ઘરે આવતું નથી, પણ ઇન્ડિયામાં તો અમારે કોઈ નોક કરીને આવી જાય. ઇન્ડિયામાં ઘરના બારણા ખુલ્લા હોય તો નોક કર્યા વગર પણ આવી જાય, કારણ કે જો બારણા ખુલ્લા ના હોય તો મારા સાહેબ બી ના આવે, કારણ મારા સાહેબ નોક ના કરે કોઈ દાડો. હવે સ્થિતિ બદલાઈ ગઈ. પહેલાના જમાનામાં તો બપોરના 11 વાગે સવારે ઘર ખુલ્લા જ હોય, દરવાજા ખુલ્લા રાખે, અચાનક મારા સાહેબ આવી જાય તો જ લાભ મળે. ગુસ્સો જ્યારે આવે છે ત્યારે નોક કરીને આવે છે. એટલે પહેલા જેવો ગુસ્સો આપણને આવ્યો, એટલે સૌથી પહેલા તો મનની અંદર એક અસ્વસ્થતા સર્જાય. ગમતું નથી આપણને, આના શબ્દો ગમતા નથી, એ શબ્દો આપણને વાગે છે. બસ હવે ગુસ્સો જે છે નોકિંગ થઈ ગયું, હવે આપણને ગુસ્સો આવશે. જો આપણે શબ્દોને વગાડવા દઈએ અને શબ્દોને ભગાડીએ નહીં, પતી ગયું, પછી ગુસ્સો અંદર આવશે. તમે એને એલાઉ કરો છો, આવો વાંધો નહીં. પછી હૃદયને ઘા વાગ્યો એટલે વિચાર આવશે, હવે એને હું શું સંભળાવું. એટલે આપણે શબ્દો શોધશું જવાબ આપવા માટે એને. પછી યાદ કરશું કે એને ક્યાં ભૂલ કરી દીધી, મારી ભૂલ બતાવે છે ને, હવે હું એને એની ભૂલ બતાવું. બીજાને ચૂપ કરવા માટે એની ભૂલ શોધી કાઢીએ. એટલે આપણે આપણા અંતરમનને અંદરમાં જઈએ. અંદર તો બધું ભરેલું છે, અંદર ડિપોઝિટ કરેલું છે. પછી એક એક કમ્પ્યુટરની ફાઇલ ખોદીએ કે કઈ ફાઇલમાં શું મૂકેલું છે. હા, એને આવું મારી સાથે બિહેવ કરેલું હતું. એટલે પછી તરત જ ફોન ઉપર, મને ખબર છે તે કેવું કરેલું હતું, તું અત્યારે મને સંભળાવે છે, તે શું કર્યું તું મારી સાથે. આ ગુસ્સો આપણે આગળ વધાર્યો. એ ગુસ્સાને આપણે પ્રેચિડિસમાં કન્વર્ટ કર્યો. આપણે ફોન મૂકી દીધો, એને પણ મેસેજ આપી દીધો, એ વ્યક્તિ તમારા માટે ખરાબ વિચારશે પછી, અને તમારું મગજ બે છે વિચારતું રહેશે આ શું કર્યું આપણે. તમે કર્મથી કલ્પના ઉપજે એક કાંકરી ચાળો કર્યો, અને તરંગો જે છે થતા જ ગયા, થતા જ ગયા, થતા જ ગયા. એટલે બી કેરફુલ, નક્કી કરો, ગુસ્સો કરવો જ કરો, ગુસ્સો વાંધો નહીં, પણ નક્કી કરો, નક્કી કરીને ગુસ્સો કરો, મારે ગુસ્સો કરવો છે. તો પછી ગુસ્સો કર્યાની જે કર્તૃત્વનો ભાવ છે, એક્સેપ્ટ કરો કે હું ગુસ્સો કરું છું. આ તો ગુસ્સો કરશે, ના ના, આત્મા ક્યાં ગુસ્સો કરે છે, તો ગુસ્સો કર્યો કોને, આત્મા નથી કરતો તો, કે આત્મા કરતા નથી તો ગુસ્સો કોને કર્યો, બીજાનું અપમાન કોને કર્યું, તમને ઘા કેમ લાગે છે બીજાના શબ્દોનો. ત્યાં બધો કર્તૃત્વ બધો જતો રહે છે, ત્યાં આત્મા બાત્માની વાત બધી જતી રહે છે. ત્યાં તો કેમ મારા પર ગુસ્સો કર્યો, કેમ આવું કહે છે, તું સમજે છે શું તારા મનમાં. અરે આ તો પૂતગલ છે, શબ્દો બી પૂતગલ છે, કહેનાર બી પૂતગલ છે, ભાષા બી પૂતગલ છે, તમે સાંભળી તો તમારી શ્રવણ ઇન્દ્રિય પણ પૂતગલ છે, પણ અસર કોને થાય છે, પૂતગલના કારણે ડિસ્ટર્બ કોણ થાય છે. અને પછી તમે કે કર્તૃત્વ ભાવ ન જોઈએ, અરે સામાન્ય બુદ્ધિની વસ્તુ છે, આપણે રેજિસ્ટ કરીએ. અને એ રેઝિસ્ટન્સ જે છે એ આપણા અધ્યાત્મના માર્ગ તરફ આપણને લઈ જશે. આપણે વિચાર કરીએ ખાલી બેઠા રહીએ, ચોપડીના પાના ફેરવ્યા કરીને અધ્યાત્મનો ઉગાર થઈ જાય, અંદરમાં થતો નથી, કોઈને નથી થયો. તીર્થંકર પરમાત્મા પણ જે છે ને એક પ્રોસેસમાંથી પસાર થાય છે, પ્રોસેસ કરવો પડે છે. શ્રમણ ભગવાન મહાવીર કલાકો સુધી ધ્યાન કરતા હતા, 12.5 વર્ષના સમયની અંદર માત્ર ને માત્ર 48 મિનિટ્સ એમને આરામની ઊંઘ લીધી, અથવા તો એ સુઈ ગયા, પ્રમાદનો કાળ જેને આપણે કહીએ, બાકી સતત એમને પ્રોસેસમાંથી જ પસાર થયા. આપણે પણ પ્રોસેસ તો કરવી જ પડશે, પ્રોસેસ કર્યા વગર શક્ય નથી. એ પ્રોસેસ કઈ,
ધારેતા ધર્મની ધારણા, મારતા મોહ વડ ચોર રે, જ્ઞાન રૂપી વેલ વિસ્તારતા, વારતા કર્મનું જોર રે, રાગ વિષ દોષ ઉતારતા, જારતા દ્વેષ રસ શેષ રે, પૂર્વ મુનિ વચન સંભારતા, વારતા કર્મની શેષ રે.
થોડુંક મિસપ્રિન્ટ છે આની અંદર. જારતા દ્વેષ રસ શેષ રે, સુસ નહીં પણ શેષ રે છે. ધારતા ધર્મની ધારણા, આ પૂર્વના ઋષિઓના માટેની એક વાત કરી છે કે આપણા મહાપુરુષો જેમણે આપણને સાધનાનો માર્ગ બતાવ્યો, એમને કઈ પ્રોસેસ કરેલી હતી, પ્રોસેસની ચર્ચા અહીંયા આગળ કરે છે કે કઈ પ્રોસેસમાંથી એ પસાર થયા હતા. ધર્મની ધારણાને ધારણ કરે છે કે ધર્મ રિયાલિટી, રિયલ સેન્સમાં ધર્મ શું છે. 10 મિનિટ તમારે વધારે લેવાનો છું, ચાલશે ને? મને ખબર તમારે પાર્ટીમાં જવાનું છે, પણ વાંધો નહીં આપણને. થોડોક પાર્શિયલી જે છે થોડોક ટાઈમ મને આપી દેજો, હું કાલે તમને જે છે આપણે જલ્દી પૂરું કરી દઈશું એવું હશે તો. કારણ કે બીજે ઠેકાણે તો હું એમ બી કહું કે ભાઈ તમે લેટ આવ્યા હતા એટલે મારે એ મિનિટો મારી બેલેન્સ છે. અહીંયા તો હું કહી શકું એમ નથી, કારણ કે અહીંયા તમે એડવાન્સ પહેલાં આવી જાઓ છો એટલે અહીંયા તો મારો ટાઈમ તમારી પાસે બેલેન્સ છે. મારતા મોહ વડે ચોર રે, એક સરસ સિમ્બોલિક ભાષામાં વાત કરી છે, રૂપક બતાવ્યું છે કે એ ચોરને મારે છે. વડ ચોર રે, મોહ જેવો સૌથી મોટો ચોર છે, બધું ચોરી જાય છે, બધું લૂંટી જાય છે. મોહ એક એવો ચોર છે. મોહ એટલે આપણી મૂઢતા, અજ્ઞાન એક એવો ચોર છે કે આપણું બધું જ, આપણી નાનકડી સમજણ, થોડી થોડી કરીને સમજણ ભેગી કરી છે અને મોહનો ચોર આવે છે અને બધું જ લૂંટી જાય છે. તો એવા ચોરનો એ જ્ઞાની પુરુષો નિગ્રહ કરે છે, કારણ કે એમની પાસે ધર્મની સમજણ બહુ સ્પષ્ટ છે. ધર્મનો કન્સેપ્ટ, ધારણા, ધર્મની ધારતા, ધર્મ શું છે એની સમજણ સ્પષ્ટ હોવી જોઈએ. એમ પહેલા જ આપણે વાત કરેલી હતી, જે તમને ખોટું કરતા રોકે એનું નામ ધર્મ. ધારયતી ઇતિ ધર્મ, એટલે આ કન્સેપ્ટ હંમેશા સામે રાખજો. જ્યારે જ્યારે ખોટું કરવાનું મન થાય, ખોટું કરીએ તો એક મેસેજ આપવાનો કે આ હું ધર્મ નથી કરતો, અત્યારે હું અધર્મમાં છું. જ્ઞાનરૂપી વેલ વિસ્તારતા, જ્ઞાનની વૃદ્ધિ. વેલ છે જ્ઞાન, એ ક્રીપર છે, એ વધે છે, વિસ્તારે છે આપણા જ્ઞાનને, આપણી સમજણને હંમેશા વિસ્તારવી. દરરોજ નવું કંઈક વાંચવાની આદત પાડો, નવું વધારે નહીં, એકાદ પુસ્તકનું એકાદ પાનું દરરોજ વાંચો. નિયમિત સ્વાધ્યાય જેને આપણે કહીએ, આદત પાડો અને એવું વાંચો કે જે તમને સમજાય. જે સમજાતું જ નથી એ વાંચવા જશો તો ઊંઘ આવશે. સમજાય, તમને વિચારતા કરી મૂકે. આપણે વાંચવાનું શેના માટે છે? વિચાર કરવા માટે. જે વાંચ્યા પછી તમને વિચાર ન આવે એવું વાંચવાનો કોઈ મિનિંગ નથી. આપણે છાપું નથી વાંચતા, છાપું વાંચી જાય તો પણ આપણને વિચાર આવે છે. તો જ્ઞાનનું પુસ્તક એવું જ પસંદ કરવું જોઈએ કે જે આપણને વિચારતા કરે ને વિચારી શકીએ. એટલે બહુ અઘરા શબ્દો સમજી ન શકીએ એવું આપણે વાંચવું નહીં, સમજી ન શકીએ એવું સાંભળવાનો કોઈ મિનિંગ નથી. વિચારીએ આપણે, આપણે માણસ છીએ, વિચારની શક્તિ આપણી પાસે છે. એટલે શું થશે, તમે જે વાંચશો એનો વિચાર ઘૂંટાશે તમારા ભીતરમાં. તમારે કિચનનું કામ કરવું હોય, રસોડામાં કામ કરવું હોય, કામ કરતા પહેલા એક નાનકડી બુક રાખો ત્યાં આગળ, એક બુકનું એક પાનું ખોલીને એકાદ વાક્ય વાંચી લો અને રસોઈ કરતા કરતા મનને ખોરાક આપી દો, મન વિચાર્યા કરશે. જો કે તમે લોકો ખરેખર બહુ સરસ કરો છો, હું તો હાઈલી એપ્રિશિએટ કરું છું. તમારા ઘરની અંદર પણ સરસ મજાના સ્તવનો વાગતા હોય, સારી કેસેટ વાગતી હોય, હું કોઈની પણ ગાડીમાં જાઉં તો ખરેખર કાં તો સ્તવન વાગતું હોય, કાં સુંદર મજાનું સંગીત અને ભજન. એટલે આ તમે શુભની વચ્ચે જીવવા માટે કેટલો પ્રયત્ન કરો છો, આ એક બહુ સરસ આદત છે, ખરેખર બહુ સારી આદત છે. પણ એની સાથે હવે આપણે એક ડગલું આગળ વધીને એના ઉપર વિચારતા શીખીએ, ઘૂંટીએ આપણે. એટલે એવું સ્તવન તમે ચાલુ કરો કે જે સ્તવનની સાથે તમે ગાઓ, ગણગણો, એના શબ્દો તમને વિચારવા માટે મજબૂર કરે. તમારે વિચારવું પડે, માત્ર આનંદના, ખુશીના, ઠીક છે એન્જોય કરવા માટે ક્યારેક કરીએ, પણ વિચારવાની પ્રક્રિયા આપણે ચાલુ કરવી જોઈએ. તો શું થશે, જ્ઞાન તમારું વિસ્તરશે અને એનાથી વારતા કર્મનું, પછી કર્મનું જોર આપોઆપ ઓછું થઈ જશે. પછી જોજો તમે અંદરની ગુસ્સાનો ફોર્સ જે છે ને આપોઆપ ઓછો થશે. એક જ વિચાર આવશે, કોના માટે ગુસ્સો કરવાનો, આ ગુસ્સો કરીને શું મળશે, શું ફરક પડશે, 10 મિનિટ પછી બધું સરખું થઈ જવાનું છે તો 10 મિનિટ માટે શા માટે હું ગુસ્સો કરું. આ વ્યક્તિ વગર મને ચાલવાનું છે, નથી ચાલવાનું, એ અનિવાર્ય છે મારા જીવનમાં. તો અત્યારે કહીને શા માટે એને દુઃખ પહોંચાડું, શા માટે એને બગાડું? બસ આવા પ્લસ માઇનસ વિચારો દ્વારા ગુસ્સાના ફોર્સને ઓછો કરી દો. પૂર્વ મુનિ વચન સંભાળતા, અને આ આપણા જ્ઞાની પુરુષોના વચનો, શબ્દો, જે પહેલા જ આપણે વાત કરી કે જ્ઞાનીઓના શબ્દો શાસ્ત્રો આપણને સપોર્ટ કરે છે. એક સપોર્ટ સિસ્ટમ આપણે ત્યાં આખી અપાયેલી છે. કોઈ સજ્જાય, કોઈ સ્તવન, કોઈ એકાદ પંક્તિ, કોઈ સ્તુતિની પંક્તિ મનમાં વિચારવાની, એને વાગોળવાની, એને ઘૂંટવાની, અને એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરવાની. વારતા કર્મ નિશેષ રહીને, એ મહાપુરુષો તો એમના બધા જ કર્મો એમને દૂર કરી નાખ્યા. હવે સમરાઈઝ કરતા એક ટૂંકની અંદર આખા સમગ્ર અમૃતવેલની સજ્જાઈનો સાર જે છે એ આ ગાથાની અંદર 28મી ગાથામાં એ કહે છે કે તમે મોક્ષ માર્ગની વાત કરો છો, મોક્ષમાં જવાની વાત કરો છો, તો એ શું છે?
દેખીએ માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે, તેહ અણ છોડતા ચાલીએ, પામીએ જીમ પરમ ધામ રે.
દેખીએ માર્ગ શિવ નગરનો, નગરનો છે, નગરી પ્રિન્ટ થયું છે. શિવ નગર, શિવ એટલે કલ્યાણ. મોક્ષને શાસ્ત્રોની અંદર, ગ્રંથોની અંદર શિવનગર કહેવામાં આવ્યું છે, કારણ કે કલ્યાણ છે ત્યાં. માત્ર ને માત્ર કલ્યાણ છે, માત્ર ને માત્ર શુભ છે ત્યાં આગળ, અશુભ ત્યાં કશું જ નથી. એ માર્ગ કયો છે એ જોવો છે તમારે. માર્ગ દેખીએ જુઓ, એ માર્ગ કયો છે? જે હ ઉદાસીન પરિણામ રે, ઉદાસીનતા. ઉદાસીનતા એટલે ચહેરા ઉપર આમ ભારે ખમ કરીને બેસી જવું, એનું નામ ઉદાસીનતા નહીં. ઉદાસીન સુખ અને દુઃખના દ્વંદ્વથી ઉપર ઉઠીને જીવવાનું, સુખનો સ્પર્શ પણ ન થાય, દુઃખનો સ્પર્શ પણ ન થાય, તટસ્થ આપણે રહી શકીએ. તટસ્થ, એક તટસ્થ શબ્દ છે, એક કુટસ્થ શબ્દ છે. હિન્દુ ફિલોસોફી, વેદાંતિક ફિલોસોફી કુટસ્થ શબ્દની વાત કરે છે, કુટસ્થ અને એક તટસ્થ. તટસ્થ એટલે તટના કિનારા ઉપર બેસીને બસ આવનારી ઉઠનારી લહેરોને આપણે જોયા કરીએ. મને બે દિવસથી એવો એક સરસ ચાન્સ મળે છે, હું જમવા બેઠો હોઉં, તમારી સામેથી થોડે દૂર પાણી વહેતું હોય તો હું જોયા કરું, તો પાણીના તરંગો જે છે એ આવતા હોય, જતા હોય, એ જોવાની એક મજા આવે. આપણને જોઈએ, આપણે શું કરીએ છીએ, જોતાની સાથે એની સાથે જોડાઈ જઈએ છીએ, ત્યાં એક ગેપ રાખીએ, જોઈએ ખરા તરત જોડાઈ ન જઈએ. જોડાયા વગર કશાકને જોવાનો એક આનંદ હોય છે. એને તમારા સુધી પહોંચવા ના દો, સ્પર્શવા ના દો, માત્ર ને માત્ર તમે જોયા કરો. એટલે શું થશે, માત્ર તમારી આંખો એંગેજ થશે, માઇન્ડ નહીં જાય. જોડાયું એટલે માઇન્ડની અંદર તમે એને લઈ લેશો. દેખીએ માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ. ઉદાસીન પરિણામ એટલે જોડાયા વગર જોવું, માત્ર જોવું. દ્રષ્ટાભાવ જેને આપણે કહીએ, સાક્ષી ભાવ કહીએ. Just try to be witness in your life. ગુસ્સો આવે છે, ગુસ્સાને જોવાની કોશિશ કરો, ગુસ્સો શાંત થઈ જશે. તમે જોડાવો નહીં એની સાથે, પ્રોબ્લેમ જોડાવામાં છે. તેહ અણ છોડતા ચાલીએ, એ રસ્તો છોડવાનો નથી. માત્ર બીજું કઈ નહીં થાય તો તટસ્થ ભાવ, સાક્ષી ભાવ કેળવો જીવનની અંદર. એ માર્ગ આપણે જો ન છોડીએ તો આજે નહીં તો કાલે એક દિવસે જે છે પામીએ જીમ પરમ ધામ રે, જે આપણું લક્ષ્ય છે ત્યાં સુધી આપણે પહોંચશું. પણ રસ્તો આપણે છોડવાનો નથી, ચાલીએ કે ન ચાલીએ, રસ્તો ન છોડીએ, થોડું ચાલીએ, એકાદ ડગલું ચાલીએ, વાંધો નથી. રસ્તો સાચો હોવો જોઈએ, સવાલ ગતિનો નથી, સવાલ દિશાનો છે. ડિરેક્શન તમારું સાચું છે, ગતિ છે કે નહીં, કઈ વાંધો નહીં, ગતિ આજે નહીં તો કાલે આવી જશે. પણ ગતિ હશે ને ડિરેક્શન સાચું નહીં હોય તો ક્યાં જઈશું આપણે? નામ ન જાનું ગાંવ કા, બિન જાને કિત જાઉં, ચલતે ચલતે જુગ ભયો દો કોસ પર ગાંવ. યુગોથી ચાલી રહ્યા છીએ, સામે જ ગાંવ છે, પહોંચી શકતા નથી, કારણ કે દિશા જ ખબર નથી. અમે પહેલા દિવસે જયારે સાંજના ટાઈમે અહીંયા આગળ આવ્યા તો રસ્તાની પસાર થતા મને વિપિનભાઈએ કીધું, બારીમાંથી બતાવ્યું કે આ આપણું સેન્ટર.
મને લાગ્યું ઓહો આટલું પાસે છે, પણ ગાડી તો બહુ ફરીને આવી આમ ચક્કર કાપીને આવી. તો મેં કીધું દાદા સામે દેખાતું તો અહીંયા બતાવતા હતા મને, કેટલું ફરીને આવવું પડ્યું. આ તો પણ રસ્તો સાચો એટલે પહોંચ્યા તો ખરા. મને ત્યારે એક પંક્તિ યાદ આવી, વેસે તો દિલો કે બીચ ફાસલા કહાં, વેસે તો દિલો કે બીચ ફાસલા કહાં, તુમ જમાને કી રાહ સે આયે, તુમ જમાને કી રાહ સે આયે. સીધા મારા હૃદય સુધી આવ્યા હોય તો પહોંચી શકત, પણ તમે જમાનાના રસ્તે આવ્યા, દુનિયાદારીના રસ્તે આવ્યા, એટલે પહોંચવામાં થોડુંક મોડું થઈ ગયું. મને ખબર છે તમને મોડું થાય છે. હવે છેલ્લી ગાથા ગાઈ લઈએ આપણે.
શ્રી નય વિજય ગુરુ શિષ્યની શિખડી અમૃત વેલ રે, એ હજે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગ રેલ રે, ચેતન જ્ઞાન અજવાળીએ, તાળીએ મોહ સંતાપરી.
શ્રી નય વિજય, વિજય છે અહીંયા આગળ, વિનય છપાયું છે. ગુરુ શિષ્યની વિનય, એમના ગુરુ નય વિજયજી ગુરુ હતા, યશો વિજયજી મહારાજના પોતાના ગુરુનું નામ લે છે. શીખડી અમૃત વેલરે, આ મારી નાનકડી શીખ છે, તમને નાનકડી સલાહ છે, પ્રેમથી તમને આટલું હું કહું છું. એ હજે ચતુર નર આદરે, તમે બુદ્ધિથી વિચાર કરજો. મને ખબર છે તમે ઇન્ટેલિજન્ટ છો, તમે ચતુર છો, સારા અને ખોટાનો વિવેક તમે સમજી શકો છો, માટે જ મેં તમને આ વાત કરી છે. તે લહે સુજસ રંગ રેલ રે, તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. સુજસ સારો યશ, તમને પોતાને જીવવું ગમશે, આનંદ મળશે, અને ત્યાં તમે જ્યાં જશો ત્યાં પણ આનંદ આનંદ ફેલાઈ જશે. કેટલાક લોકો જ્યાં જાય ત્યાં આનંદ આનંદ ફેલાઈ જાય, અને કેટલાક લોકો જ્યાંથી જાય ત્યાં આનંદ આનંદ ફેલાઈ જાય. આપણે ક્યાં છીએ ને આપણે કેવા બનવું છે એ છેલ્લી વાતમાં એ કરે છે. તે લહે સુજસ રંગ રે લહે, આપણે અરે કોઈની પાસે બે મિનિટ બેસીએ, દસ મિનિટ બેસીએ, આનંદ આપીએ. જિંદગીની અંદર શું લેવાનું છે ને શું લઈ જવાનું છે, થોડું કોઈક આનંદ મળે છે તો એ કેટલું આપણને યાદ રહે છે. દિવસો સુધી એને વાગોળીએ છીએ, ઘૂંટીએ છીએ. આપણે આ એક સરસ સ્વાધ્યાયનો મોકો તમારી સાથે મને મળ્યો, વિશ્વ વિજયજી મહારાજના વચનોનો સ્વાધ્યાય કરવાનો. આ તો વચનો એવા છે કે દિવસો સુધી આપણે ઘૂંટતા રહીએ ઘૂંટતા રહીએ તો પણ ખૂટે નહીં, એવો અક્ષય ખજાનો આની અંદર ભરેલો છે. આ સ્વાધ્યાય દરમિયાન પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય, કોઈના દિલને દુઃખ થાય એવું કંઈ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને આ આપણો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આવતીકાલે સબ્જેક્ટ 4 કષાયનો છે, એટલે હા બહુ સરસ એક સબ્જેક્ટ છે કાલનો પણ, કે આ જ વાતોને સમરાઈઝ કરીને પ્રેક્ટિકલી આ વાતોને આપણે આપણા જીવનમાં કેવી રીતે કરી શકીએ એની થોડીક વાતો આવતીકાલે આપણે કરશું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાઉણમ, એસો પંચનમુકારો સવભાવપણાસણો, મંગલાણમ ચ સવેસિં પરમં હવૈ મંગલમ. ઓમ રોગ જલ જલન વિસહર ચોરારી મહિન્દ ગૈરણ ભયાઈં, પાસજીન નામ સંકેતણેન પસમંતિ સવાઈં સ્વાહા. ઓમ વર કણય શંક વિદુમ મરગય ગણ સન્નિહં વિગય મોહં, સત્તરી સયં જીણાણં સવામર પૂયં વંદે સ્વાહા. ઓમ તમ સંતિમ સંતિગરમ સંતીણમ સવભયા, સંતિમ તુણામિ જીણમ સંતિમ વિહેઉ મે સ્વાહા. उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम्।